ஹனரபிள் லக்ஷ்மண் கிரிகல்.
ගරු සභාපතිතුමනි, මම ප්‍රථමයෙන්ම අපේ හිතවත් විමල් රත්නායක මැතිතුමාට උත්තරයක් දෙන්න කැමති. සයිටම් ගැන ඔබතුමා දන්නවා මේක අපි පටන් ගත්ත එකක් නෙවෙයි, මේක පසුගිය රජයෙන් පටන් ගත්තේ. ඉතින් තමුන්නාන්සේලා කියන්නේ මේ දමයි අතරමං කරන්න කියලාද? මොකද්ද විසඳුම? අපි දෙගොල්ලම එක්ක වෙලා විසඳුමක් දෙමු. අපි දෙගොල්ලම එක්ක වෙලා කඩේ වහන්න බෑනේ එහෙම.
හොන්ඩරබල් මෙම්බර්
හොඳයි, කඩේ වහන්න.
හොන්ඩරබල් රමේෂ් පත්‍රන,
you can speak.
අපි පෞද්ගලික වෛද්‍ය විද්‍යාලයට විරුද්ධ නැහැ. නමුත් මේ සයිටම ආයතනය ආරම්භ කරපු විදිහට විදේශ විශ්වවිද්‍යාලයකට මේ අනුබද්ධ කරලා දැන් උනත් කරන්න පුළුවන් කළා. X16 විභාගයට මේ දරුවෝ වාඩි කරවන්න. ඒක තමයි හොඳම විසඳුම ලබා දෙන්න පුළුවන් දරුවන්ට.
ඔබතුමාලා කැමතිද මේ ළමයින්ට X16 එකට ඉඳ ගන්න දීලා AI සමත් වෙනවා නම් AI රජයේ වෛද්‍යවරු හැටියට වැඩ කරන්න? ඔබ
ඒකට අපි ඉන්ටර්ව් මැනේජ්මන්ට් එන්න පුළුවන්. කඩේ තියාගන්නයි ළමයිගේකයි දෙකම ගන්න බෑනේ. ඔබතුමා ළමයි දානවර මම හියුමන් ෂීල්ඩ් එකක් වත්
නැති. මම කියන්නේ ගරු සභාපතිතුමනි,
අපි ඒකට ගන්නේ මම අමතුමා.
මේක දේශපාලන
කඩේ වහමු, දරුවෝ ගැන කතා කරමු.
මේක දේශපාලන ප්‍රශ්නයක් නෙමෙයි. මේ සයිකල් මේක පටන් ගත්ත ගිය ආණ්ඩුවේ එස්.බී. දිසානගේ අමතුමා. එතුමා තමයි මේක ආරම්භ කරුවේ. පසුගිය රජයෙන් මේකට සම්පූර්ණ ආශිර්වාදය ලබා දුන්නා. ඒතකොට අපිට මේකට උත්තර දෙන්න වෙලා තියෙනවා. මොකද අපේ කාලේ තමයි මේ අවසාන විභාගේ සමත් වෙලා ළමයි එළියට ආවේ. අන්න මේ නිසා මම විපක්ෂයෙන් ඉල්ලීමක් කරනවා, මේක මේ ප්‍රශ්නය ගැන දේශපාලන දෘෂ්ටි කෝණයෙන් බලන්නේ නැතුව අපි දෙගොල්ලම එක්කව වෙලා මේ ළමයින්ට අපි විසඳුමක් දෙමු. මේක ජාතික අපරාධයක්. පෙළපාලි යනවා දෙපැත්තම, වෛද්‍ය විද්‍යාලයේ අය යනවා, සයිටම් එකේ අය යනවා, විශ්වවිද්‍යාලවල වෘත්තිය සමිති පෙළපාලි යනවා. ඉතින් මේකට අපි විසඳුමක් දෙමු. තබුන්නාන්සලගේ සහයෝගය දෙන්න, සහයෝගය දෙන්න මේක විසඳන්න. අනිත් එක දැන් අද මිලියන 7000ක් යනවා ගරු සභාපතිතුමනි, අපේ ළමයි විදේශ රටවල් වල ගිහිල්ලා ඉගෙන ගන්නවා. We spend every year 7000 million. මිලියන 7000ක් අපි වේදම් කරනවා අපේ ළමයි පිටරට විශ්වවිද්‍යාල වල ගිහිල්ලා ඉගෙන ගන්නවා. ඇයි මෙහෙම අරින්නේ? ළමයි දුක් විඳලා ඒ රටවල් වල ඉගෙන ගන්නෙ. ඇයි අපි මේ ළමයි පිටරට අරින්නේ? අපේ රටේ අපි පෞද්ගලික විශ්වවිද්‍යාල අරින්න පුළුවන් නම් මේ ළමයි සියල් දෙනාම අපේ රටේ ඉන්නවා, විශාල බුදලකුත් අපිට ඉතුරු වෙනවා. දැන් මම කියන්න කැමතියි සයිටේ භාවිතයට පිළිගැනීමක් ලැබුණොත් වෛද්‍ය විද්‍යාල පහක් ලංකාවට එන්න කැමැත්ත දීලා තියෙනවා. දැන් තමුන්නාන්සේලා එපා කිව්වට යාපනයේ මන්ත්‍රීවරු මට කියනවා සයිටම් එකක් නෙවෙයි දෙකක් ඒගොල්ලන්ට ඕන කියලා. යාපනයේ මන්ත්‍රීවරු, යාපනයේ මන්ත්‍රීවරු මට කියලා තියෙනවා සයිටම් එකක් නෙවෙයි අපේ යාපනය ඉගෙන ගන්න කැමති. අපේ අය මොකද්ද කරන්නේ? ඉගෙන ගන්න නැතුව මෙලපාලියන. ඉතින් මේක ජාතික ප්‍රශ්නයක්. මේක ජාතික ප්‍රශ්නයක් ඇදී සැලකලා අපි මේකට අවසානයක් ලබා දෙමු. මම කලින් කිව්වා වගේ අපේ ළමයි පිටරටවල ගිහලා දුක් විඳිනවා, ආණ්ඩුවට මුදල් යනවා. අපි මේක අපි තිතත් අපු මේක අවසානයක් අපි ලබා දෙමු. ඒ වගේම මම කියන්න ඕනේ එක්සත් ජාතික පක්ෂ තමයි නිදහස් අධ්‍යාපනය ආරම්භ කෙරුවේ. ඉතින් අපි මේක විනාශ කරන්න අපි ඉඩ දෙන්නේ පොත්පත් ලබා දීලා, යුනිෆෝම් ලබා දීලා, නිල ඇඳුම් ලබා දීලා අපි තමයි නිදහස් අධ්‍යාපනය ආරම්භ කෙරුවේ. ඉතින් අපි මේ කවදාකවත් විනාශ කරන්න ඉඩ අරින්නේ නැහැ. අපි මේක පෝෂණය කරනවා. හැබැයි කාලය අනුව වකවානු අනුව අපි වෙනස් වෙන්න ඕන. දැන් බලන්න සිංගප්පූරුව නිදහස ලැබෙනකොට සිංගප්පූරුවේ විශ්වවිද්‍යාලයක් තිබෙන්නේ ගරු සභාපතිතුමනි. සිංගප්පූර් ඉන්ටර් යුනිවර්සිටි වෙන්දේකට ඉන්ඩිපෙන්ඩන්ස්. අද සිංගප්පූර් විශ්වවිද්‍යාලයේ ලෝකෙ හතරවෙනි විශ්වවිද්‍යාලය. හාවර්ඩ්, ඔක්ස්ෆර්ඩ්, කේම්බ්‍රිජ් හා සංසන්දනය කරන්න පුළුවන් විශ්වවිද්‍යාලයක්. අපේ කොළඹ විශ්වවිද්‍යාලයේ අවුරුදු 100ක් පරණයි. අපි කොහෙද ඉන්නේ? අපේ ඉතිහාසය ගැන කතා කර කර වංශේ කබල් ගගා ඉන්නවා. නමුත් අපි එකතර පල් වෙලා තියෙනවා. නිදහස ලැබෙනකොට අපේ රට තමයි ආසියාතික ආසියාවේ දියුණුතම රට. සිංගප්පූරුව මැලේසියා වගේ රටවල අපිට පිටිපස්සේ හිටියේ. සිංගප්පූරුවේ අගමැතිතුමාගේ කතාව අපි අහලා තියෙනවා. එතුමා කිව්වේ බටෝඩ ශ්‍රී ලංකාවක් වගේ සිංගප්පූරුව දියුණු කරන්න කියලා. නමුත් නිදහස ලැබිලා අවුරුදු 68කට පස්සේ අපි කොහෙද ඉන්නේ? අද හරි හරි සියලු දිනම කියන්න උනා. සියලු මේ රට පාලනය කරපු සියලු දිනම ඒකට වක් කියන්න උනා. ඒකයි අපේ ඒකයි අපේ ආණ්ඩුව අපේ ජනාධිපතිතුමා අගමැතිතුමා එක්කම ජාතික ආණ්ඩුවක් ඇදුවේ. මේකට උත්තරයක් ඇදියට. දේශපාලනයේ දෘෂ්ටි කෝණයෙන් බලන්නේ නැතුව මේ ජාතික ප්‍රශ්න අවුරුදු 68ක් ගොඩනගිත ප්‍රශ්න 28 තමයි අපි ජාතික ආණ්ඩුවක් හැදුවේ. ඉතින් ඒකට එක ගැන අපි වෙන වෙලාවක කතා කරන්න පුළුවන්. විශේෂයෙන්ම අපේ අමාත්‍යාංශයේ වැඩකට කියනවා නම් ගරු කතානායකතුමනි ගත වූ වසර තුල භාගයේ අමාත්‍යාංශයට ආයත් විෂයන් වන උසස් අධ්‍යාපන ශාස්ත්‍රය හා මාමාර්ග ශාස්ත්‍රයේ සුවිශේෂ වූ සංවර්ධන ක්‍රියාවලියක් මෙහිමිට භාගයේ අමාත්‍යාංශයට හැකි විය. 2016 වර්ෂයේ රජය මගින් මාගේ අමාත්‍යාංශයට වෙන් කරනු ලැබූ ප්‍රතිපාදනයේ 181ක් අපි 181ක් පාවිච්චි කළා කියලා තියෙනවා කරසභාවතුනි. අපි අවුරුද්ද අවසානයේ නකොට මේක 86ක් අපි මුදල් වැය කළා තියෙනවා. මේ මුදල් වශයෙන් ගතවොත් රුපියල් බිලියන 166.3ක්. එමෙන්ම මෙම වසරේ ඉතිරි මාස දෙක ඇතුළත අමාත්‍යාංශයට වෙන් වී ඇති සම්පූර්ණ ප්‍රතිපාදනයම එනම් වෙන් වී ඇති ප්‍රතිපාදන 100ක් අදාළ සංවර්ධන කටයුතු සඳහා යෙදවීමට අපි සැලසුම් කර ඇතෙමු. මේ මගේ අමාත්‍යාංශයේ කාර්යසාධනයේ ඉහළින් පිළිමිපු කරන කරුණක් වශයෙන් ප්‍රථමයෙන් සඳහන් කිරීමට කැමැත්තෙමි. 2014 වර්ෂයේ සඳහා අමාත්‍යාංශය සඳහා අයවැය ප්‍රතිපාදන තුලින් රුපියල් බිලියන 163.4ක් වෙන් වී ඇති අතර මෙම සම්පූර්ණ මුදල් ප්‍රමාණයම අදාළ ඉලක්කගත සංවර්ධන කටයුතු සඳහා යොදා ගැනීමට දැන්ටමත් සැලසුම් කර ඇති බව ඉතා සතුටින් ප්‍රකාශ කරමි. රටේ ආර්ථිකය හා සමාජීය සංවර්ධනය උදෙසා උසස් අධ්‍යාපන ශාස්ත්‍රයේ මෙන්ම මහා මාර්ග ශාස්ත්‍රයේ කැපී පෙනෙන වැඩසටහන් රාශියක් පසුගිය වසර තුළ අප දියත් කරනු ලැබූ අතර එම වැඩසටහන් පිළිබඳව මා මෙහිදී කෙටියෙන් සඳහන් කිරීමට කැමැත්තෙමි. උසස් අධ්‍යාපන ශාස්ත්‍රයේ දියත් කරනු ලැබූ වැඩසටහන් වර්තමාන රජයේ බලයට පත්වීමෙන් පසු උසස් අධ්‍යාපන උන්නතිය සඳහා වැඩපිළිවෙල රාශියක් දියත් කර ඇත. විශේෂයෙන්ම උසස් අධ්‍යාපන අංශය සඳහා රජය මගින් සැලසුම් ප්‍රතිපාදනය 2015 වර්ෂයේ රුපියල් බිලියන 42ක් වූ අතර එම ප්‍රමාණය රුපියල් බිලියන 60ක දක්වා 2016 වසරේ වැඩි කරනු ලැබීය. 2016 වසරේ විශ්වවිද්‍යාලවලට ඇතුළත් කරනු ලැබූ ශිෂ්‍ය සංඛ්‍යාව 2070කින් වැඩි කර ඇත. එමෙන්ම විශ්වවිද්‍යාලවලට ඇතුළත් කර ගනු ලැබුණු සිසුන් සංඛ්‍යාව වාර්ෂිකව 110කින් අපි වැඩි කරලා තියෙනවා. 2 Honorable Member
ගරු ඇමතුමා, මම ඔබතුමාගේ ඉල්ලීමක් කරනු ලැබුවා. දැන් ඔබතුමා ළමයි ගන්න වැඩි කරනවා වගේම ඒ බඳවා ගැනීමේ තියෙන පොඩි පොඩි ගැටලු නිසා බඳවා ගන්න බැරි වෙනවනේ 1000ක් 2000ක්. ඒ නිසා අන්න ඒ தત્ත්වය පිළිබඳව ඔබතුමා පාර්ලිමේන්තුවට වාර්තා කිරීම
දෙකක් ගැන මම උත්තරයක් දෙනවා. 2 සියලු විශ්වවිද්‍යාල සිසුන් හට ලැප්ටොප් පරිගණකයක් මිලදී ගැනීම පිණිස රුපියල් 75000ක පොලි රහිත ණය මුදලක් ලබා දීම හා ඒ සම්බන්ධ පහසුකම් සැලසීමේ වැඩපිළිවෙලක් දියත් කර ඇත. දැන්ටම සිසුන් 12000ක් පමණ මෙම පරිගණක පහසුකම් ලබාගෙන ඇත. 3 සියලුම විශ්වවිද්‍යාලයන්හි නව අධ්‍යාපන පීඨ ආරම්භ කිරීමට ක්‍රියා කර ඇත. විශේෂයෙන්ම මෙම පීඨයන් සඳහා විද්‍යා ඉංජිනේරු හා තාක්ෂණික විශේෂස්ථට අදාළව වනු ඇත. වයඹ විශ්වවිද්‍යාලයට නව විද්‍යාපීඨයක් ආරම්භ වනු ඇත. ජයවර්ධනපුර විශ්වවිද්‍යාලයේ ඉංජිනේරු පීඨයක් ආරම්භ කර ඇත. අතර විශ්වවිද්‍යාලවල දැනට පවත්නා කල්පැන ගියේ පාඨමාලා අන්තර්ගතයක් නව අවශ්‍යතාවයන් වලට ගැළපෙන පරිදි සංශෝධනය කිරීමට ක්‍රියා කර ඇත. විශ්වවිද්‍යාල පද්ධතියේ ආචාර්යවරුන්ගේ වැටුප්.
Honorable Minister, your time finished. You continue your...
Yeah, I will take my time. විශ්වවිද්‍යාල පද්ධතිය ආචාර්යවරුන්ගේ වැඩිදුර අධ්‍යාපන කටයුතු සහ සුසුකම් ඉහළ නැංවීම සඳහා ක්‍රියාමාර්ග ගෙන ඇත. අනද්දර සේවකයන් සඳහා සහ ආචාර්යවරුන්ගේ සදා අවශ්‍ය වන පුහුණු කටයුතු සඳහා වෙනම ආයතනයක් පිහිටුවීමට ක්‍රියා කරනු ලැබේ. හත විශ්වවිද්‍යාලවල දේශන ශාලා පුස්තකාල විද්‍යාගාර ශිෂ්‍ය සුබදාතක මධ්‍යස්ථාන පරිපාලන මධ්‍යස්ථාන ක්‍රීඩා පාසුකම් දියුණු කිරීම සඳහා විශේෂිත ජටිතල පාසුකම් වැඩි දියුණු කිරීමේ ව්‍යාප්ති සෑම විශ්වවිද්‍යාලයකම ක්‍රියාත්මක වේ. සිසුන්ගේ නේවාසිකාගත ප්‍රශ්න අපේ පාසුකම් සැලසීමේ ප්‍රතිශත 80%යි. අපි 2018 වෙනකොට සියලු විශ්වවිද්‍යාලවල නේවාසිකාගාර ප්‍රශ්න අපි විසඳනවා. ඉදිරියේදී නේවාසිකාගාර 24ක් ඉදිකිරීමට බලාපොරොත්තු වෙනවා. සිසුන් සඳහා ලබා දෙන මහපොළොව හා ශිෂ්‍යාධාර වාරිකය පිළිවෙලින් රුපියල් 5400 දක්වා වැඩි කරලා තියෙනවා. පෞද්ගලික අංශයේද සහභාගී කරගනිමින් උසස් අධ්‍යාපන අවස්ථා පුළුල් කිරීම සඳහා විශේෂ වැඩසටහනක් දියත් කර ඇත. අනද්දර සේවකයන්ගේ ආචාර්යවරුන්ගේ සේවා තත්ත්වය වර්ධනය සඳහා අධ්‍යයන හා අනද්දන කාර්ය මණ්ඩල දීමනා වැඩි කිරීම, වාහන බලපත්‍ර නිකුත් කිරීම සහ නිවාස ඇතුළු පාසුකම් වැඩි කිරීමට කටයුතු කර ඇත. දැනට බාහිර උපාධිය අපේක්ෂිත ශිෂ්‍යයන්ගේ ප්‍රශ්නය විසඳීම සඳහා ක්‍රියාමාර්ග ගෙන ඇති අතර ඉදිරියේදී විවෘත විශ්වවිද්‍යාලය හරහා වැඩි පිරිසකට දුරස්ථ අධ්‍යාපනය යටතේ උපාධි ලබා ගැනීමට අවශ්‍ය වැඩපිළිවෙළක් සැලසුම් කරමින් පවතී. මහා මාර්ග ක්ෂේත්‍රයේ එක මධ්‍යම අධිවේගී මාර්ගයේ කඩවත සිට ගලගෙදර දක්වා හා දඹුල්ල දක්වා කිලෝමීටර් 172ක් දිගින් යුතුව නිර්මාණය කිරීම සමස්ත වශයෙන් ඉඩම් අත්පත් කර ගැනීමේ කටයුතු වල 140 ප්‍රගතියක් ලබා ඇත. පළවෙනි කොටස කඩවත සිට මීරිගම දක්වා සීල් වැඩ ආරම්භ කර ඇත. කිලෝමීටර් 3.5ක් සේවා මාර්ගය ඉදි කර ඇත. දෙවෙනි කොටස මීරිගම සිට කුරුණෑගල දක්වා සීල් වැඩ කොන්ත්‍රාත් පිරිනමා ඇත. දේශීය කොන්ත්‍රාත් කරවන ඉදි කිරීම ආරම්භ කිරීමට සූදානම්. ගරු සභාපතිතුමනි, අපේ ඉතිහාසයේ ප්‍රථම වතාවට අධිවේගී මාර්ග සකස් කිරීමේදී අපි දේශීය කොන්ත්‍රාත් කරුවන්ට අපි කොටසක් දුන්නා. කලින් ඒගොල්ලෝ කෙරුවේ සබ් කොන්ත්‍රාක්ට් අතුරු කොන්ත්‍රාත් තමයි කෙරුවේ. නමුත් දේශීය කොන්ත්‍රාත් කරුවන්ට අපි කිලෝමීටර් 40ක් දුන්නා. ඕන්ට යම්කිසි ඵලප්‍රොද්දක් ලබා ගන්න. තුන්වෙනි කොටස පොතුහැර සිට ගල්ගෙදර දක්වා ලඟු ලන්සු කැඳවා ඇත. හතරවෙනි කොටස කුරුණෑගල සිට දඹුල්ල දක්වා ලන්සු කරුවන් සමග මිල ගණන් හා කොන්ත්‍රාත් කොන්දේසි පිළිබඳ සාකච්ඡා පවත්වමින් සිටී. එතන රුවන්පුර අධිවේගී මාර්ගය කිලෝමීටර් 74ක් දිගින් යුතු මේ මාර්ගයේ පළමු කොටසේ සංවර්ධන කටයුතු ආරම්භ කිරීම සඳහා ඉඩම් අත්පත් කර ගනිමින් සිටී. බදුල්ල ජංගලාරි දක්වා මාර්ගය කිලෝමීටර් 147යි. දිගින් යුතු මාර්ගය පොළොල් කිරීම සඳහා වන කොන්ත්‍රාත්තු පිරිනැමීමේ සියලු කටයුතු සූදානම් කර ඇත. මේ සඳහා රජය මිලියන ඩොලර් 1120ක් පමණ ආයෝජනය කෙරේ. කොළඹ අවට මාර්ග සංවර්ධනය, සමුද්‍රාසන්න මාර්ගයේ දේවල දක්වා දීර්ඝ කිරීම, බේස් ලයින් පාර කිරිලුපට සිට කොහොඩ දක්වා දීර්ඝ කිරීම, ලෝ ලෙවල් මාර්ගයේ ඌරුගොඩ වත්තේ සිට අමතලේ දක්වා දීර්ඝ කිරීමේ සංවර්ධනය, 120 කොළඹ හොරණ මාර්ගයේ කැස්බෑ දක්වා පුළුල්කර සංවර්ධනය කිරීම, මහනුවර නගරයේ මාර්ග පුළුල් කිරීම අපි බලාපොරොත්තු වෙනවා. මහනුවර නගරයේ තදවදය නැති අඩු කිරීම සඳහා අපි තැන්නි කුමරේ ඉඳලා නූරවෙලට, නූරවෙල ඉඳලා බෝගම්බරට, බෝගම්බර ඉඳලා ගැටපෙට උමං මාර්ගයක් අපි ආරම්භ කරන්න අපි ඒක 2018 අපි ජනවාරි මාසේ ආරම්භ කරන්න බලාපොරොත්තු වෙනවා. මධ්‍යම අධිවේගී මාර්ගයේ දඹුල්ලෙන් ඔබ්බට සංවර්ධනය කිරීම පිළිබඳ ශක්තිතා අධ්‍යයනයක් කිරීමට, ශ්‍රී ලංකාවේ වෙනත් මාර්ග අවශ්‍යතා පිළිබඳ ශක්තිතා අධ්‍යයනයක් සිදු කිරීමට අපි බලාපොරොත්තු වෙනවා. ඒ වගේම අපි බලාපොරොත්තු වෙනවා කැලණි පාර්ලිමේන්තුව ඉඳලා රාජගිරිය දක්වා, කැලණි පාර්ලිමේන්තුව රාජගිරිය දක්වා එලිවේටඩ් හයිවේ එකක් පළවෙනි වතාවට ශ්‍රී ලංකා ඉතිහාසයේ කුණුණු මත මාර්ගයක් අපි ඉදි කරන්න බලාපොරොත්තු වෙනවා. මං හිතන්නේ හෙට තමයි ඒ ටෙන්ඩරේ අවසන් දිනේ. අපි ඒක BOT ක්‍රමයට අපි සල්ලි වේදන් කරලා නෙමෙයි බීඔටි ක්‍රම වෙන තරයි අපි ආරම්භ කරන්න බලාපොරොත්තු වෙන්නේ. හෙට තමයි මං හිතන්නේ අවසාන දිනේ අපි මාස 3-4කින් අපි මේ වැඩ කටයුතු ආරම්භ කරන්න බලාපොරොත්තු වෙනවා. අවසාන වශයෙන් පසුගිය අවුරුද්ද තුළ අපි සාර්ථක වැඩ කොටසක් කරලා තියෙනවා. උසස් අධ්‍යාපන ඒ වගේ මහාමාර්ග අමාත්‍යාංශයේ විශේෂම මගේ ස්තුතිය පුද කරනවා අපි අමාත්‍යාංශ ලේකම්තුමාට, ඒ වගේම අතිරේක ලේකම්තුමාට, ජයසිංහ මැතිතුමාට, මාර්ග සංවර්ධන අධිකාරියේ සභාපතිතුමාට, ඒ වගේම සාමාන්‍ය අධිකාරීතුමාට, ඒ සියලු දෙනාටම ඉංජිනේරු මහත්වරුන්ට, ඒ වගේම UGC එකේ සභාපතිතුමාට, උපසභාපතිතුමාටත් මගේ ස්තුතිය.
හොන්රබල් මාවේ සේනාධර රජා.
I am not taking your time.
You can ask any question.
This is regarding the students who come to the affected areas to enter the universities. They are they are poor families. Then can you help them to give loan? And once they get their employment, then after they can start to settle that loans. There's very hundreds of students are suffering from. Even sometimes there's no meals to them in the mornings and that thing. Can you consider to give recommend to loans during the time of study?
What you say is to give every student a loan.
Yes.
And let them repay.
Those who suffer,
And once they get employment, let them repay.
That's right.
ඔබ ඔතු වල කැමතිද
කරලා? දාරල දරුවන්ට නෑදෙනයකට අපි සම්පූර්ණයෙන්ම එකඟයි. ඔබතුමාලා ඒක වෙනුවට කළ තියෙන ඉලී කට්ටිට නෑදෙන්නනේ. රාජේෂ් විද්‍යාල දරුවන් නෑදෙන්න බොහොම හොඳයි.
I will then also I give you a promise to settle that Saitam students issue. That's all I take the responsibility and settle it. I don't want to comment on that Saitam institution. But the students issue should be settled. We support that.
MPs in the North want 2 Saitams, not 1. They have told me privately. Settle it.
He only concerned about Mr. Student.
Please find out.
That's how we feel also.
He said settle it, so let us settle it. Help us.
They are demanding another site.
Help us. Without creating problems, help us. Ape udaw karanna.
Api udaw karanawa daruwa
karanne.
Kade wahalen.
Api udaw karanna.
Honorable Minister, please find out.
E wagema viswavidyalaya pratipadana komissiye sabhapathumata ඒ උපසභාපතිතුමාට මගනගම සභාපතිතුමාට ඒ වගේම මේ අමාත්‍යාංශයේ සේවය කරන සියලුම නිලධාරීන්ට පසුගිය අවුරුද්ද තුළ විශාල වශයෙන් මාන්සි වුණා. මම ඉතාම සතුටුයි කියන්නේ හොඳ අවංක නිලධාර පිරිසක් අපිට ඉන්නවා. අවංක අපි වියදම් 120කින් අපි අඩු කෙරුවා සාපේක්ෂකව කලින් අවුරුදු වලට වඩා 20% less. ඉතින් නිලධාරීන් සියලු දෙනාටම මගේ ස්තුතිය පුද කරනවා. මම ප්‍රාර්ථනා කරනවා ලැබෙන අවුරුද්දේ ඒ අයගේ සහයෝගය ඒ ආකාරයෙන්ම ලැබේ කියලා. Which one? No, I'll be speaking in Indian. I'll be speaking. Yeah, for 5 minutes, yes. I have divided my time. I will spoke for 10 minutes now. I'll speak for 5 minutes later. Thank you, sir.
Thank you very much, Honorable Dr. Ramesh Pathiran.
Karu niyojakarak sabha sabhapathumani. ඉතාම වැදගත් අමාත්‍යාංශයක වැශේෂය සාකච්ඡාවට බඳුනන වෙලාවේදී අපි සඳහන් කරන්න කැමති මේ දරුවන්ගේ අනාගතය පිළිබඳ අධ්‍යාපන ක්ෂේත්‍රය පිළිබඳව අපි අදහස් යොමු කරනකොට මෑත ඉතිහාස තුල අපි දැක්කා මේ රට මැදිහත්වම් ලබන රටක් බවට පත් වෙනකොට යටිතල පහසුකම් සංවර්ධන ඇතුළු අංශවලින් විශාල දියුණුවක් ලබාගෙන මේ රට ඉදිරියට යනකොට මේ සංවර්ධනයේ අතින් ඉදිරි කාලෙදී මතුවන ගැටලු රාශියක් පිළිබඳව අපි සෑම දිනම සාකච්ඡා කරනවා. ඇත්තරම දේශපාලන ප්‍රශ්නයක් හැටියට නෙමෙයි මේ රට පාලනය කරන ස්ථාන ඉඳගෙන මේ රටේ දරුවන්ගේ අනාගතය පිළිබඳව අපි පක්ෂභේදයෙන් තොරව බලලා තීන්දුව తీරන ගන්න ඕන වකවානුවකට අපි ඇවිල්ලා තිබෙනවා. එහිදී ප්‍රධානතම කාරණේ තමයි අපි මෑත ඉතිහාසය තුල අපේ රටේ අපි දැක්ක පසුගිය වසර 10ක කාලය තුල අපි ජීවිත කාලෙදී නොදකපු ආකාරයෙන් දැවැන්ත විදියට මහා මාර්ග සංවර්ධනය වෙනවා, අධිවේගී මාර්ග හැදෙනවා, වරාය ගුවන් සුරපල හැදෙනවා. ඒත් එක්කම මේ රටේ යටිතල පහසුකම් පද්ධතිය දැවැන්ත සංවර්ධනයක් වෙනවා. ඒ සංවර්ධනයට සමගාමීව අපිට තිබෙන ගැටලුව තමයි මේ රටේ අපේ අරමුණු වෙනුවෙන් මැදි ආදායම් ලබන රටක ඉඳලා ඉහළ ආදායම් ලබන රටක තත්ත්වයට පත්වෙන්න අවශ්‍ය මානව සම්පතේ සංවර්ධනයේ සිදු වුණාද කියන ගැටලුව අප ඉදිරිපිට තිබෙනවා. ඒ නිසා අපි සෑම කෙනෙකුටම යුතුයකමක් තිබෙනවා ඉදිරි කාලෙදී මේ අධ්‍යාපන ක්ෂේත්‍රයේ නව ප්‍රවණතා පිළිබඳව දැනුවත් වෙලා අපේ දරුවන්ගේ අනාගතය යහපත් තත්ත්වයට පත්කරන අවශ්‍ය තීන්දුව తీරන අරගන්නට. Deputy Chairman of Committees, I would like to reveal certain facts that were unveiled by the Ministry of Education recently. We have been very proud of the fact that the government and successive governments of this country had paved the way for the free education. And as a result of that, the net enrollment rate at the primary education has gone up to about 98%. Even though it's a good rate in relation to the regional countries like India and Pakistan, we still have 2% of the young children not attending to school at all. So we'll have to look into this as a serious matter. And more importantly, we have about 100,000 students who come out at the ordinary level examination. So some of them complete, but unfortunately 50% of that 100,000 students who come out from the school every year do not possess ordinary level qualification, or they do not enter any form of vocational training institution in this country. So 100,000 students are lying idle without doing any vocational training program. And unfortunately, out of 200,000 students, those who sit for the advanced level examination, only 25,000 to 26,000 students are selected to go to the universities. And out of that, 30,000 graduates or 25,000 graduates we produce annually, only 40% are readily employable. 60% of the graduates that we produce in this country are not employable. They do not match the market trends in this country. So after so much effort, after we send our children through so much of pressure and stress during primary education and secondary education, we bombard them with a lot of information, theoretical knowledge, and we get them to memorize subjects. But after the 10 years of education, they come out, 100,000 students lying idle, and another 100,000 do not possess any tertiary educational qualification. So this is a serious matter that we have to look into. And if our education system is not producing a person who has a decent personality, who has a social capability, who is readily employable, we have to look into that. And we feel that over a period of time, the education foundation of this country is gradually weakening. So it's not a political matter. We'll have to get together and we'll have to tell the students, we'll have to teach the students at the school level, and we'll have to change the attitude about the trends in the marketplace and also about the global trends. So what are the areas that we are talking about? Even though traditionally we were looking, the parents wanted their children to become doctor or lawyer or a government servant. Now the trend is changing rapidly. We have vacancies. We talk about Sri Lankan tourism industry. We want to get about 2.5 million tourists by 2020. If you have to cater 2.5 million tourists in this country, we need to have another 600,000 to 700,000. It's not a small number, it's a large number of skilled workforce in the hospitality management. Are we prepared to provide that to the tourism industry? We have a health sector, the private sector health institutions it's largely expanding. We have severe shortages in the form of the paramedics, medical laboratory technicians, the nurses and the doctors. We know certain private hospitals in this country, they have their own nursing schools, and they give diplomas, but unfortunately these nurses and some of the other paramedics, the professional qualification they possess, they can't go to other countries and work. So we have to, you know, NITA and some of the government institutions work in that line. We request the Honorable Minister to look into this matter and provide a qualification that is internationally acceptable. So we talk about the logistics. Now the Colombo port has become it is amongst the first 50 harbors in the world, and Hambantota port has become increasingly viable with a revenue generation of 2.1 billion in year 2015. We have 45,000 seas sailing across our country near our maritime lines, and we have severe depth in the logistics field. We'll have to encourage students to get into that. We'll have to have new programs to teach students in that line. And also we can't forget about the IT sector. Sri Lankan information technology sector had seen a robust growth during last decade or so. We need about 1,000 graduates annually in the sphere of this technology, IT management. But at the moment we produce about 450 to 500, and out of that also significant number we lose to international markets and to the other countries. And also we must mention the fact that the IT professionals are worried about the ETCA, the Economic and Technical Cooperation Agreement that government is willing to go ahead with, and if this is signed, we lose all the opportunities. They are really worried about it. We lose the opportunities in the Sri Lankan market to Indians. So we must be very careful about that. We should support.
Honorable,
you are not allowing a single professional to come and work in Sri Lanka under that agreement.
Almost all the professionals, Honorable Minister, including doctors, the accountants, the IT professionals, they are vehemently opposing this act. So you must be very serious. So this is an area where we are seeing, because a lot of IT professionals in this country, they have even obtained patents for their products. So this is a very important area. I hope that government wouldn't miss this opportunity. And the banking sector, the Sri Lankan, the telecommunication sector had expanded significantly well. And also at this moment, we can't forget about the Sri Lankan garment sector, which had brought in so much of foreign revenue. But as for the experts, we have about 200,000 vacancies in the Sri Lankan garment sector as at date. But the Sri Lankan youth, they are not attracted to the garment sector anymore. We know that we talk about value addition in the garment sector. We know that the Sri Lankan garment sector had gone ahead branding their products, but Sri Lankan youth are not interested. We have to have some scheme, some form of strategy to ensure that profits come down to the ground level and they revisit the salary structures at the worker level. Unless otherwise, we lose this significant market to countries like Vietnam and Cambodia. So we have to have a set plan to ensure that we develop our youth. Otherwise, we cannot come out from this middle income trap. I have to quote from two important parameters, the indicators that the world recognize. One thing is the global competitiveness index. The Sri Lanka has been positioned at the 68th position. It's not a bad place, 68th position, the competitiveness-wise, but they categorically state the fact that Sri Lanka has a skill constraint. Unless we come out from that situation, our competitiveness is not going to be coming to the 50s or 40s. And the other sector is the Knowledge Economic Index. We've been talking about it repeatedly, that the globally accepted phenomenon, the Knowledge Economic Index, has placed Sri Lanka at the 82nd position. What are the parameters they take into consideration? Education, IT, and the research and innovation. Thanks to the efforts of the successive governments, we have the free education, primary education, secondary education, and tertiary education, though it is not up to the level that we expect, though it's not up to the level the Sri Lankan people expect. But we get decent marks for that. But what is happening at the IT sector? We've been talking during last decade, we have seen a growth of usage of the internet and the computer literacy. We say it has gone up to about 40%. But the true fact is only 15 to 18% of the Sri Lankan use a computer. So in that regard, we welcome the move by the government to give free tabs to the advanced level.
Honourable Member, you have 5 minutes more.
Okay, thank you. So we welcome the move by the government to give free tabs to the advanced level students and so also for the teachers. But at the same time, government is trying to do something good. But on the other hand, you try to curtail usage of internet by increasing the levy tariff for the internet usage. So we'll have to ask the government, it's a good thing that if you go ahead and give the tabs, but at the same time, try and reduce the levy for the internet usage. But at the same time, we'll have to mention the fact that this is a good move by the government. So on the other hand, so the last factor about knowledge economy index is the research and innovation. We know least attention had been paid to this subject over a period of time. We hope that the Honourable Minister who is in charge is very keen about this subject. He's travelled the world. So we hope that he would take necessary initiatives to ensure that we do more research in relation to all the products that we have. It could be in the garment sector, it could be the plantation sector, it could be the motor mechanism or IT, but we have to encourage research and innovation. Unless we have our own products, we would be falling behind in relation to developed countries. So research and innovation had been is not an area we had visited significantly, we had invested significantly. If we are to go ahead as a country, as a developed country, we have to state that categorically we'll have to put more effort into research and innovation. So all that, linked to all that, is one key factor, that is the English language. Even though we have been teaching English as a subject in Sri Lankan schools over 5 to 6 decades since independence, most of us are not fluent in English, and most of the students cannot use English properly. Recently, a survey was conducted at the private sector organizational level. Most of the employers, they want their skilled workforce to know their English at least by 80%. And for the when it comes to the middle-level skilled workforce, employers want them to know at least by 40%. So we have not reached that level. So it's up to the educationists, the academics to ensure that we teach English in the school in a way that students grab it. The methodology of teaching English has to be redesigned, I personally feel. So English is a key component. And finally, Honorable Deputy Chairman of Committees, we are going towards the fourth industrial revolution. We have been seeing the changing times in the developed world, starting from the steam engine and production of steel and the developing railroad to coming to electrification and telegraph, and from there to atomic energy development. All that had happened throughout the world, and it's from there it has come to the IT era, where coding, software, and also automation had taken place. Unless we show our students the way forward, unless despite political differences, we come together and design a policy framework for that, our children, our youngsters would be falling behind. So it's timely that we get together and develop such work and show the way forward for the Sri Lankan students. Thank you very much.
Thank you. Honorable Ashok Abhayasinghe. You have 5 minutes. Vinadi Pahati.
Vinadi Pahati. Sudhi. මගේ මිත්‍ර ඉතාම දක්ෂ කතික වෙන අපේ වෛද්‍ය රමේෂ් පතින්න මෙතුමාගේ කතාවෙන් පස්සේ කතාවක් ලැබීම පිළිබඳව මම සන්තෝෂ වෙනවා විශේෂයෙන්ම අද මෙම අයවැයේ උසස් අධ්‍යාපන සහ මහා මාර්ග පිළිබඳව කාර්යක සභා අවස්ථාවේදී විශේෂයෙන්ම මම අද කතා කරන්න බලාපොරොත්තු වෙන්නේ මහා මාර්ග පිළිබඳව අපේ රටේ මෙවර මෙම අමාත්‍යාංශයට මිලියන 163,400ක් මෙවර අයවැයෙන් වෙන් වෙලා තියෙනවා මෙයින් උසස් අධ්‍යාපනයට වෙන් කළ මුදලට අමතරව මෙවර අයවැයෙන් උසස් අධ්‍යාපනයට මිලියන 1510ක් අමතර වෙන් කළ තිබුණත් මිලියන 12 බිලියන 120,000කට වැඩි ප්‍රමාණයක් මහා මාර්ග සඳහා මෙවර අයවැයෙන් වෙන් කළ තියෙනවා විශේෂයෙන්ම අපේ රටේ මාර්ග පද්ධතිය ගත්තාම කිලෝමීටර් 117,000ක් පමණ තියෙනවා මෙයින් ජාතික මාර්ග පද්ධතිය කිලෝමීටර් 12,350ක් පමණ දැනට අපේ රටේ අධිවේගී මාර්ග තියෙන්නේ කිලෝමීටර් 170යි ඒ ශ්‍රේණියේ මාර්ග කිලෝමීටර් 4,300ක් පමණ බී ශ්‍රේණියේ මාර්ග කිලෝමීටර් 8,000ක් පමණ තියෙනවා විශේෂයෙන්ම අපේ රජයේ බලයට පත් වුණාම විශේෂ අවධානය යොමු කරලා තියෙනවා මේ මාර්ග පද්ධතිය පිළිබඳව පසුගිය වසර 20ක මේ රටේ යම්කිසි මාර්ග පද්ධතිය දියුණුවක් කළත් ජාතික රළුභාවය මැනීමේ දර්ශකයේ IRI දර්ශකයේ අනුව අපේ රටේ මාර්ග පද්ධතියෙන් විශේෂම ජාතික මාර්ග පද්ධතියෙන් තාම ඉතාම හොඳ තත්ත්වයේ මාර්ග තියෙන්නේ 127ක් පමණ 128ක් හොඳ තත්ත්වයේ මාර්ග තියෙනවා එහෙම බලද්දී 155ක් තමා මාර්ග පද්ධතියෙන් හොඳ තත්ත්වයේ මාර්ග තියෙන්නේ අපිට තාමත් අපහසු වෙලා තියෙනවා මේ මාර්ග පද්ධතිය හොඳ මාර්ග බවට පත් කරන්න ඒ නිසා අපේ විශේෂයෙන්ම මහා මාර්ග අමාත්‍යවරයා මේ විශේෂ උනන්දුවක් දක්වනවා මේ පිළිබඳ මේ මාර්ග පද්ධතිය හොඳ මාර්ග බවට පත් කරන්න විශේෂයෙන්ම ග්‍රාමීය මෙවර අයවැයෙන් ග්‍රාමීය මාර්ග කිලෝමීටර් 85,000ක් පමණ තියෙනවා පළාත් මාර්ග කිලෝමීටර් 19,000ක් පමණ තියෙනවා මේ ගාර්මීය මාර්ග පසුගිය වසරේ කිලෝමීටර් 1100ක් පමණ අපි වැඩි දියුණු කළා මෙවරත් ග්‍රාමීය මාර්ග 1000ක් වැඩි දියුණු කිරීම සඳහා මේ මුදල් අමාත්‍යාංශයේ මෙවර වෙනම මුදල් වෙන් කළා තියෙනවා විශේෂයෙන්ම මෙම අධිවේගී මාර්ග මධ්‍යම අධිවේගී මාර්ගය අපිට අපි කුරුණෑගල දිස්ත්‍රික්කයේ මන්ත්‍රීවරයෙක් වශයෙන් මධ්‍යම අධිවේගී මාර්ගය ඉතාම අත්‍යවශ්‍ය මාර්ගයක් මෙහි අදියර හතරකින් ඉටු වෙන බව අපි දන්නවා විශේෂයෙන්ම කඩවත මීරිගම සිට කුරුණෑගල දක්වා තියෙන දෙවෙනි මෙම කොටස අපේ ලාංකීය ඉංජිනේරුවන්ගේ සහයෙන් ලාංකීය කොන්ත්‍රාත්කරුවන්ට ලබා දීම පිළිබඳ මම විශේෂයෙන්ම ස්තුතිවන්ත වෙනවා 2020 වෙද්දි මෙහි වැඩ කටයුතු අවසන් කිරීමට බලාපොරොත්තු වෙන බව අපේ අමාත්‍යවරයා කියලා තියෙනවා. නිසා විශේෂයෙන්ම එවැනි ඒ ප්‍රදේශ විශේෂයෙන්ම දියුණුවට මේ ඉවහල් වෙයි කියලා මම විශේෂයෙන් බලාපොරොත්තු වෙනවා. මධ්‍යම අධිවේගී මාර්ගය ඉදිරියේදී දඹුල්ලේ සිට යාපනය දක්වා දීර්ඝ වෙන බව ප්‍රකාශ කළා. ඒ වගේම දක්ෂිණ අධිවේගී මාර්ගය හම්බන්තොට දක්වා දීර්ඝ වෙනවා. එතනින් හම්බන්තොට සිට මඩකලපුව දක්වා දීර්ඝ වෙන බව ප්‍රකාශ කරලා තියෙනවා. ඒවාගේ පිටත අධිවේගී මාර්ගයේ ඉතුරු කොටස දැන් සංවර්ධනයමින් පවතිනවා. ඒ වගේම ගුවන්තොටුපළ සහ වරාය විශේෂ අධිවේගී මාර්ගයක් සම්බන්ධ කරමින් ඉදිරියන බව ප්‍රකාශ කළා. ඒ නිසා මෙවැනි අධිවේගී මරුවන්පුර අධිවේගී මාර්ගය මෙවැනි අධිවේගී මාර්ග තුලින් අපේ රටේ මාර්ග පද්ධතිය ඉතාමත්ම ශීඝ්‍ර ලෙස වර්ධනය වෙන බව අපි දන්නවා. ඒ වගේම ගරු ඇමතුමාගේ දැක්මක් අනුව විශේෂ ප්‍රශ්නයක් කරලා තිබෙන මේ මාර්ග පද්ධතිය සකස් කෙරුවාට පස්සේ ජල නල එලන්න ඒ වගේම ජල සම්පාදන අමාත්‍යාංශය විදුලි බල අමාත්‍යාංශයෙන් ටෙලිකොම් ආයතනයෙන් මේ මාර්ග නැවත කැණීම් කරනවා. ඒ නිසා මෙතුමා තීන්දුවක් කරන් තියෙනවා. එහෙම මාර්ගයක් පණවීකරණය කෙරුවාට පස්සේ නැවත ඒව කැණීම් කරන්න ලබා දෙන්නේ නැති එක ඉතා හොඳ තීන්දුවක් බව මම මේ අවස්ථාවේදී විශේෂයෙන් ප්‍රකාශ කරනවා. ඒ වගේම පාලම් ව්‍යාපෘතිය තුලින් දැනට රාජගිරිය පොල්ගහවෙල ඒ වගේම ගණේමුල්ල පාලම් ඉදිරියෙන් පවතිනවා. මම එතුමාගේ ඉල්ලීමක් අනුව කුරුණෑගල මුත්තෙට්ටුගල දුම්රිය හරස් මාර්ගය හරහා ස්පාඤ්ඤ රාජ්‍ය ආධාරයේ අත්තුව විශේෂම විශේෂ පාලමක් ඉදිකිරීම සඳහා
බොහොම ස්තුතියි මන්ත්‍රීතුමා.
විශේෂම අවසාන වශයෙන් තව එකක් මට කියන්න ඕනේ. අද පත්තරේ මම දැක්ක මේක විශේෂම කිව යුතුයි. හිටපු ජනාධිපතිතුමා කියලා තියෙනවා මව්බිමේ සම්පත් නොවිකුණා ඕනෑම රටකින් ආයෝජනය ගේන්න කියලා. මේක අනිවාර්යයෙන්ම අවධානය කරන්න ඕනේ. අපේ රජය කවමදාකවත් මව්බිමේ සම්පත් විකුණලා නැහැ. පසුගිය රජය තමයි චීනයට ලබා දීලා තියෙන්නේ කොළඹ යුද හමුදා පිටිය සින්නක්කර වක්කර හතක් ලබා දීලා තියෙන පසුගිය රජය. මම අභියෝග කරන හිටපු ජනාධිපතිතුමාට අපේ රජය කොහොමද ඉඩමක් විකුණලා තියෙනවද කියලා ඔප්පු කරන්න කියලා. විශේෂයෙන්ම පසුගිය රජය තමයි අපේ රටේ ඉඩම් විකුණලා තිබුණේ චීන රජයට. මට වැඩි වෙලාවක් නැති නිසා කරන්න දෙයක් නැහැ. කතාව දිගට කරන්න බැරි වීම පිළිබඳ මම කනකට වෙනවා.
හොන්ඩබල් සුසිල් ප්‍රේමජයන්ද, you have 50 minutes more.
අර සභාපතිතුමනි, අද වෑයශීර්ෂ තුනක් ප්‍රධාන වශයෙන් සාකච්ඡා වෙනවා. ඒ වෑයශීර්ෂ තුනෙන් වෑයශීර්ෂ 196 විද්‍යා තාක්ෂණ හා පර්යේෂණ අමාත්‍යාංශයට අදාළ වෑයශීර්ෂ. මෙතෙක් වෙලා අද පෙරවරු ඉඳලා දෙපාර්ශ්වයෙන්ම කතා කරපු කිසිම කතිකේ මේ විෂය ගැන කතා කළේ නැහැ. ඒ නිසා මට තමයි ප්‍රථම වතාවට මේ විෂය ගැන කතා කරන්න සිදු වෙන්නේ. විද්‍යා තාක්ෂණ විෂයකට තිබුණු මේ විෂයන් දෙක පර්යේෂණත් සම්බන්ධ කළ තමයි මෙවර මේ අමාත්‍යංශය සකස් කළ තිබෙන්නේ. මේ අමාත්‍යංශයේ ප්‍රධානම කාර්යභාරය වෙන්නේ විද්‍යාව තාක්ෂණය, ඒ සඳහා අවශ්‍ය පර්යේෂණ නව සොයා ගැනීම, මේ සඳහා අවශ්‍ය වන්නා වූ තාක්ෂණික දැනුම, වෘත්තීය දැනුම සහ අවශ්‍ය ප්‍රතිපාදන සම්පාදනය කිරීම කියන ප්‍රධාන කරුණ. එනිසා මේ කාර්යයන් කිරීම සඳහා මේ අමාත්‍යංශය යටතේ ආයතන 12ක් තිබෙනවා. මේ ආයතන 12 වර්ගීකරණය කරන්න පුළුවන් පර්යේෂණ සිදු කරන ආයතන. උදාහරණයක් ඇට මහනුවර හන්තානේ තිබෙන මූලික අධ්‍යයන ආයතනය. ඊළඟට National Science Foundation ජාතික විද්‍යා පදනම, ඊළඟට National Research Council නැත්නම් ජාතික පර්යේෂණ සභාව, ඊළඟට NASTEC ආයතනය අමාත්‍යංශය සඳහා ප්‍රතිපත්ති රාමුව සකස් කරපු ආයතන සහ එය අධීක්ෂණය වෙන ආයතනයේ හැටියට. ඊළඟට තවත් ආයතන තියෙනවා, උදාහරණයක් වශයෙන් ජාතික ප්‍රමිති ආයතනය. ඊළඟට ඇක්‍රිටේෂන් සිදුවන ස්ලැබ් එක, මේ ආදී වශයෙන් ප්‍රමිතිය පිළිබඳ ක්‍රියාත්මක වෙන ආයතන. ඊළඟට තාක්ෂණ පැවරුම් සහ පර්යේෂණ කරන ආයතන, NERD ආයතනය, ITI ආයතනය, ඊළඟට ආතර් සී ක්ලාක් ආයතනය, මේ ආදී වශයෙන්. ඒක නිසා ඊට අමතරව විධාතා හැටියට වෙනම විෂයක් හැට පවත්වාගෙන යනවා. ඒක අපේ රාජ්‍ය අමාත්‍යතුමා දැනට පිහිටුවා තිබෙන විධාතා මධ්‍යස්ථාන ප්‍රාදේශීය ලේකම් කොට්ටාස මට්ටමින් 266ක් ඒ සෑම ආයතනයකටම කාර්ය මණ්ඩලයක් සිටිනවා. විද්‍යාව පිළිබඳ උපාධිය තිබෙන උපාධිධාරියෙක් ඒ සෑම ආයතනයකම සිටිනවා. විද්‍යාව හා තාක්ෂණය ග්‍රාමීය ප්‍රදේශවලට ගෙන යාම, නැත්නම් ප්‍රාදේශීයට ගෙන යාම සහ ඒ තුලින් ප්‍රචලිත කළා කොහොමද විද්‍යාව තාක්ෂණයේ යොදා ගැනීම තුලින් ස්වයං රැකියාව ව්‍යාප්තින් ක්‍රියාත්මක කිරීම, ඒ වගේම පරිගණක පාඨමාලා වැනි පාඨමාලා සහ විද්‍යා විෂය ප්‍රචලිත කිරීම කියන මේ කරුණු ඒ ආයතන මගින් සිදු වෙනවා. ඒක පිළිබඳව වෙනම අපේ රාජ්‍ය අමාත්‍යතුමා ඉදිරි සැලසුම් පිළිබඳව සහ ප්‍රගතියන් පිළිබඳව සාකච්ඡා කරාවි. දැන් 2016 ප්‍රතිපාදන අපිට ලබා දුන්නේ වෙන් මේ වෙන විට 70%කට වැඩි ප්‍රමාණයක් වැය කළා අවසන් කළා තියෙනවා. බලාපොරොත්තු වෙනවා මේ වර්ෂය අවසන් වෙනකොට එහි ප්‍රගතිය සම්පූර්ණයෙන්ම ලබා ගන්න මේ වර්ෂයට වෙන් කරපු මුදල් සම්පූර්ණයෙන් වැය කරන්න. ඒ වගේම 2017 වර්ෂය සඳහා අපිට විසර්ජන පනත් කෙටුම්පත ඉදිරිපත් කරන අවස්ථාවේදී තිබූ ඇස්තමේන්තු වලට අතිරේකව තවත් මිලියන 700කට වැඩි ප්‍රමාණයක් වෙන් කිරීමට මුදල් අමාත්‍යතුමා කටයුතු කළා තියෙනවා. විශේෂයෙන්ම මම මේ අවස්ථාවේදී කියන්න ඕනේ විද්‍යාව තාක්ෂණය සහ පර්යේෂණ අංශ සඳහා වැය කරන මුදල් ප්‍රමාණය ජාතික එහෙම GDP එකේ පළදේශීය නිෂ්පාදිතයෙන් 0.16යි. නමුත් ලෝකයේ දියුණු රටවල් සහ දියුණු වෙමින් පවතින රටවල් මීට වඩා විශාල වශයෙන් වැඩි ප්‍රමාණයක් පළදේශීය නිෂ්පාදිතයේ ප්‍රතිශතයක් හැට මේ ක්ෂේත්‍ර සඳහා වෙන් කරන විශේෂයෙන්ම රිසර්ච් ඇන්ඩ් ඩෙවලොප්මන්ට් පර්යේෂණ සහ සංවර්ධන සඳහා. ඉතින් ඒක නිසා අපි මෙහි ආරම්භයක් ඇති කළ යුතුව තිබෙනවා. එනිසා ක්‍රමානුකූලව අපි ඉදිරිපත් කළ තියෙන සැලසුම් වලට මේ ප්‍රතිපාදන වෙන් කිරීම සිදු කරනු ලැබෙනවා. ඒ වගේම අපි 2016 වර්ෂය සඳහා ඉදිරිපත් කර තිබූ වැඩසටහන් සහ ඒ වගේම පසුගිය අයවැයේදී ඉදිරිපත් කරපු 2016 සඳහා වූ වැඩසටහනේ සාමාන්‍යයෙන් සිදු වෙන කටයුතු වලට අතිරේකව අපි සැප්තැම්බර් මාසේ 7 සිට 10 දක්වා විද්‍යාව හා තාක්ෂණය සමාජ ප්‍රගමණය වෙනුවෙන් යොදාගන්නේ කෙසේද කියන තේමාව යටතේ දේශීය විශේෂඥ විද්‍යාඥයින් 600කට වැඩි ප්‍රමාණයක් ඒ වගේම විදේශීය රටවල් 24කින් පැමිණි විද්‍යාඥයින් තවත් 100ක් පමණ සහභාගී වෙමින් මූලික සැසි 5ක් සහ තාක්ෂණික සැසි 23ක් පවත්වලා ප්‍රධාන විශේෂේත්‍රයන් 5ක් යටතේ මේ සමුළුව පැවැත්වුවා. එහි ප්‍රතිඵල හැටියට අපි ඒ සඳහා සම්පූර්ණ වාර්තාවක් සකස් කරලා තිනු. ඒ සඳහා වියහිදම් පිළිබඳව අභ්‍යන්තර විගණනය සිදු කළා. ඒ සඳහා වාර්තා සකස් කරලා තිනු. අපි ලබන සතිය වෙනකොට අමාත්‍ය මණ්ඩලයට මේ සීලු කරුණු වාර්තා කරනවා. මෙහි ප්‍රතිඵලයක් හැට අපිට පුළුවන්කම ලැබිලා තිනවා ප්‍රතිලාභ රාශියක් මේ වෙන විට මේ ක්ෂේත්‍රය තුල අත් කරගන්නට. අපි උදාහරණයක් හැට ගත්තොත් ජපානයේ සංචාරය කිරීම සඳහා උසස් පෙළ විද්‍යා විෂය හදාරන සිසුන් 10 දෙනෙකුට 2016 වර්ෂයේදී අවස්ථාව දීලා තිබ්බා. අපට පුළුවන්කම ලැබුණා මේ සංඛ්‍යාව 2017 වර්ෂයට 100 දක්වා වැඩි කරගන්න. උසස් පෙළ විද්‍යා විෂය හදාරන සිසුන් 100කට ලැබෙන අවුරුද්දේ කණ්ඩායම් හැටියට ජපානයට යාම සඳහා ගිහිල්ලා විද්‍යාගාරවලට යන්න තාක්ෂණ ක්ෂේත්‍රයන් වලට යන්න ඒවා නරඹන්න සාකච්ඡා කරන්න ඒවා අත්දැකීම් ලබන්න අවස්ථාව ලබා ගන්න පුළුවන්කම ලැබුණා. ඒ වගේම ස්විට්සර්ලන්තයේ ගිනීව වල තිබෙන සර්න් විද්‍යාගාරයට අපේ රටේ උසස් පෙළ උගන්වන විද්‍යා විෂය උගන්වන ගුරුන් 25ක කණ්ඩායමක් යවලා විශේෂයෙන් භෞතික විද්‍යා අංශයෙන් ඒ දැනුම ලබා දීම සඳහා අපට අවස්ථාව දැන් උදා කරගන්න පුළුවන්කම ලැබිලා තිනෝ. ඒ වගේම අපේ උපාධිධාරීන් 4 දෙනෙක් ශිෂ්‍යත්වධාරීන් හැට මාස 3ක කාලයක් පාඨමාලා හැදෑරීම සඳහා අවස්ථාව උදා කරගන්න පුළුවන්කම ලැබුණා. අපි ලබන අවුරුද්දේ පෙබරවාරි මාසේ අලුත් අවබෝධතා ගිවිසුමක් අත්සන් කිරීමට මේ වෙන විට කටයුතු කරගෙන යනවා. ඒ වගේම අපි දෙසැම්බර් මාසයේ මැද වෙන විට ඇමරිකාවේ ටෙක්සස් ප්‍රාන්තයේ බේල කොලෙජ් ඔෆ් මෙඩිසින් කියන වෛද්‍ය විද්‍යාලයේ සමග සම්බන්ධ වෙලා ඒ වගේම හූස්ටන් විශ්වවිද්‍යාලය හූස්ටන් වල රයිස් විශ්වවිද්‍යාලය සමග සම්බන්ධ වෙලා හදවත් රෝග සහ විශේෂයෙන්ම පිළිකා රෝග පිළිබඳව ප්‍රධාන වශයෙන්ම සිදුවෙන පරේෂණ සිදුවෙන ආයතන හැටියට ඒ ආයතනවලට මේ ක්ෂේත්‍රයේ අපේ රටේ රජයේ රෝහල්වල සේවය කරන ප්‍රධාන පෙළේ වෛද්‍යවරුන් 6 දෙනෙක් යැවීම සඳහා මේ වෙනට සීලු කටයුතු සම්පාදනය කරලා තිනවා. එයින් පස්සේ අපි බලාපොරොත්තු වෙනවා ඒ ආයතනත් එක්ක සමීප සම්බන්ධතාවයක් පවත්වා ගැනීමෙන් අපේ රටේ ඒ රජයේ රෝහල්වල රිසර්ච් යුනිට්ස් වෛද්‍ය පතරණ මහත්මයා දන්නවා ඇති අපේ රටේ නෑ රිසර්ච් යුනිට්ස් පටන් අරගෙන කැන්සර් තියෙන රිසර්ච් ඉන්ස්ටිටියුට් එකක් මහරගම එහිනුත් වෛද්‍යවරු දෙදෙනෙක් යනවා මේ සංචාරයට. ඒ වගේම කොළඹ මහරෝහලේ හෘද රෝගාංශයේ ප්‍රධාන වෛද්‍ය ශල්‍ය වෛද්‍ය නිලධාරිතුමා මේ සංචාරයට එකතු වෙනවා. ඊළඟට ජෙනටික් ජාන විද්‍යාව පිළිබඳව විද්‍යාගාරයක් ආරම්භ කිරීම සඳහා අවුරුදු 4කදී රුපියල් බිලියනයක් වෙන් කිරීම සඳහා ප්‍රතිපත්තිමය එකඟතාවයක් අපිට ඊයේ අමාත්‍ය මණ්ඩලයේදී අනුමත වුණා. ඒ අනුව අපි 2017 වර්ෂයේ මිලියන 250කින් වියදම ආරම්භ කළා. වසර 4ක් තුරුදී මේ කාර්යය නියම කරන්න බලාපොරොත්තු වෙනවා. මේ තුලින් අපි බලාපොරොත්තු වෙනවා ඩිජිටල් හෙල්ත් කියන සංකේන ක්‍රමය අපි හඳුන්වා දීලා හිටන් ඊළඟ අවුරුදු 4දී එතනට ගේන්න. මේකේ අවසාන අදියරේ එනකොට රජයේ මූලික ප්‍රාග්ධන යෙදවීමෙන් පස්සේ පෞද්ගලික අංශයටත් පුළුවන් ඒකට සම්බන්ධ වෙලා මේ කටයුත්ත ඉදිරියට ගෙනියන්න. ඒ වගේම මේ වන විට අපි ද්විපාර්ෂික අවබෝධතා ගිවිසුම් කීපයක් ඇති කරගෙන තිනෝ චීනය, ජපානය, ඒ වගේම පකිස්තානය, ඉන්දියාව. මේ මෑතකදී අපිට පුළුවන්කම ලැබුණා කියුබාවේ විද්‍යා තාක්ෂණ සහ නවෝත්පාදන අමාත්‍යංශයත් සමග අවබෝධතා ගිවිසුම ඇති කරගන්න. ඒ අනුව විශේෂයෙන්ම කියුබාව තාම ඉදිරියෙන් සිටිනවා ජීව තාක්ෂණය පිළිබඳව බයෝටෙක්. ඒ අය ඖෂධ නිෂ්පාදනය පවා ඉතාම ඉහළ මට්ටමක තියෙන නමුත් තිබුණු සම්බාධක නිසා ඒවා ජාත්‍යන්තරව එළනපොළට එවන්න බැරි කමක් තිබුණා. කෙසේ වෙතත් අපි ඈත් සමග ඒ සම්බන්ධතාවය ඇති කරගෙන තියෙනවා. ඒ වගේම නැස්ටෙක් ආයතනය ප්‍රතිපත්ති සකස් කරලා තිනෝ. ඒ වගේම නවෝත්පාදන සම්බන්ධයෙන් ජාත්‍යන්තර සම්මාන ලබාගෙන තිනෝ මේ වන විට. ඒ වගේම ITI ආයතනය හල්බරාවේ නව විද්‍යාගාරයට අපි තව සති කීපයකදී කොටසක් ගෙනියන්න බලාපොරොත්තු වෙනවා නවීන උපකරණ සහිතව. ඒ වගේම ප්‍රමිති ආයතනයේ ප්‍රමිති ප්‍රතිපත්තිය ඊයේ කැබිනට් මණ්ඩලයේදී අනුමත කළා. ඒ වගේම අපේ රටේ ඛනිජ සම්පත් වලින් කොහොමද අගේ එකතු කළා අපේ ආදායම් වැඩි කරගන්න කියන කාරණයට අපි ප්‍රතිපත්ති මෙන්ට සකස් කළා තිනෝ. ඒ වගේම පිටිපන මාහේනේ විද්‍යා සයන්ස් පාර්ක් එකේ අපි බලාපොරොත්තු වෙනවා ලබන අවුරුද්දේ වෙන් කළ තියෙන මුදල් වලින් බයෝටෙක් ලැබ් එක පටන් ගන්න විද්‍යාගාරය. ඒ වගේම පෞද්ගලික අංශයේ අවස්ථාව හදලා දීලා තිනෝ. විශ්වවිද්‍යාල පද්ධතියේ අවස්ථාව දෙනවා ඇවිල්ලා පරීක්ෂණ වලට සම්බන්ධ වෙන්න. ඒ වගේම ඊයේ දිනේදී අතිගරු ජනාධිපතිතුමා අතින් 162කට සම්මාන ලබා දුන්නා ජාතික පරීක්ෂණ සභාව මගින් වාර්ෂික කරන වැඩසටහනත් එක්ක. ඒ වගේම 2017-2020 සඳහා ඉමර්ජින් ටෙක්නොලොජිස් විශේෂයෙන්ම නැනෝ තාක්ෂණය, ජීව තාක්ෂණය, රොබොටික්ස් කියන මේ අංශ තුන මුල් කරගෙන අපි සැලැස්මක් ඉදිරිපත් කළා තිනෝ. ඒ සැලැස්ම අනුව ඊළඟ අවුරුදු 4ේදී අපි නවීන විද්‍යාව තාක්ෂණය ලෝකයේ තිබෙන අපේ රටට ගෙනල්ලා අපේ විශ්වවිද්‍යාල පද්ධතිය වෘත්තිකයින් පරේෂකයින් මේ සියල්ල සම්බන්ධ කරගෙන යන සාමූහික වැඩසටහනක් ක්‍රියාත්මක කරන්න අපි බලාපොරොත්තු වෙනවා. හැබැයි දැන් ඊළඟ ප්‍රශ්න දෙන්න මම අවසන් කරන්න හදන තව මිනිත්තු දෙකක් විතර ඇත්ති මං හිතන්නේ. අවසන් කරන්න හදන්නේ අද මෙතෙන්දී සාකච්ඡා වෙනවා උසස් අධ්‍යාපන අමාත්‍යංශය ගැන. ඒ වගේම තෘතීක අධ්‍යාපනය ගැන. හැබැයි දැන් මෙතන ප්‍රශ්න වෙලා තින්නේ සභාපතිතුමනි අපේ රටේ බිහි වෙච්ච පසුගිය වසර 2025කට කලින් බිහි වූ විද්‍යාඥයින් අද ලෝකයේ රටවල් ගණනාවක ප්‍රමුඛ පෙළේ විද්‍යාඥයෝ හැට කටයුතු කරනවා. එයාගේ සහයෝගය අපිට ලැබෙනවා. දැන් ප්‍රශ්නේ තියෙන්නේ වර්තමානයේ මේ යන වැඩසටහන් එක්ක විශ්වවිද්‍යාල පද්ධතිය තුල මේ මෙහෙවෙන ආකාරයට එවැනි පුද්ගලයින් බිහි වෙන්න පුළුවන්ද කියන ප්‍රශ්න අපිට එනවා. සාමාන්‍ය අධ්‍යාපනය ගත්තොත් 6 සිට උසස් පෙළ දක්වා විද්‍යා විශේෂ ක්ෂේත්‍රයේ අද පෙළපත පවා මීට වඩා වෙනස් වෙන්න ඕනේ. මම අධ්‍යාපන ඇමති කාලේ මම එංගලන්තෙට ගිහිල්ලා කේම්බ්‍රිජ් විශ්වවිද්‍යාලයට දෙවතාවක් ගියාම ටෙස්ටිං ඇන් ඉවැලියුෂන් ඩිවිෂන් එකත් එක්ක මම දෙවතාවක් සාකච්ඡා කළා. ඒ ප්‍රමිතිය ගෙන යාම සඳහා අවශ්‍ය වැඩපිළිවෙළ සකස් කරගෙන තමයි මම එතනින් ඉවත් වුණේ. උසස් අධ්‍යාපනය ගත්තාන් පස්සේ අද උදේ විමල් රත්නායක මන්ත්‍රීතුමා කිව්ව කාරණේ ඇත්ත. විද්‍යා පීඨ ටික ගත්තොත් විද්‍යා විෂයන් උගන්වන විශ්වවිද්‍යාලයේ පීඨ ටික ගත්තොත් ඒ පීඨ සඳහා වෙන් වෙන යම් ප්‍රමාණයක් තියෙනවා නම් සුසුන් ඇතුළත් කර ගැනීමේදී ඒ පිරිස මාස 3ක් යනකොට නෑ. 20-25 අඩුයි. එහෙමනම් ඊළඟ ඉසෙඩ් ලකුණ තියෙන ශිෂ්‍යන්ට එස්න අවස්ථාව දෙන්න තිබුණා. ඉතින් ඒක නිසා විශාල ප්‍රශ්නයක් තියෙනවා විශේෂයෙන්ම විද්‍යා විෂය ප්‍රචලිත කිරීමේදී. දැන් සාමාන්‍ය පෙළ විභාගයේ ගත්තොත් මම ඉවර කරන මිනිත්තු භාගෙන් පසුගිය අවුරුද්දේ 6200ක් ඒ නමේ සමාර්ථ ගත්තා. මම ඉල්ලීමක් කරනවා අධ්‍යාපන අමාත්‍යාංශයට හොයලා බලන්නයි කියලා මේ 6200න් කී දෙනෙක් විද්‍යා විෂය ධාරාවට ගිහිල්ලා ඉන්නවද කියලා. ඊළඟට විශ්වවිද්‍යාල අධ්‍යාපනයේදී අපි දැනුවත් කරන්න ඕන ජනතාව, දරුවෝ දැනුවත් කරන්න ඕන, විශ්වවිද්‍යාල පද්ධතිය සම්බන්ධ කරගන්න ඕනේ. විද්‍යා තාක්ෂණ විශේෂේත්‍රයේ තුල තමයි අද ලෝකයේ ඉදිරි ගමන රඳාපවතින්නේ. තවදුරටත් ලංකාවෙන් රටවල් වලට සාම්ප්‍රදායික අපනයන් මත රැඳී ඉඳලා මේ ආර්ථික ප්‍රශ්න විසඳන්න පුළුවන් කමක් නැහැ. ඒ සඳහා අවශ්‍ය වන්නා වූ පදනම සකස් කරන්නේ විද්‍යාව තාක්ෂණ සහ පර්යේෂණ ක්ෂේත්‍රයේ තුල. ඒක නිසා මම මේ පිළිබඳව අවධානය යොමු කරමින් මේ විෂය තනිකර අරගෙන බෑ, මේක අධ්‍යාපනයත්, ත්‍රිතික අධ්‍යාපනයත්, ඒ වගේම උසස් අධ්‍යාපනයත් කියන විෂයන් තුනත් එක්ක ඒකාබද්ධව ජාතික ප්‍රතිපත්තියක් සහ වැඩපිළිවෙලක් තුළින් පමණයි අපිට පුළුවන්කම ලැබෙන්නේ මේ ක්ෂේත්‍රයේ දියුණු කරන්න කියන කාරණය සඳහන් කරමින්, ඒ කෙසේ වුවත් අපි ඊළඟ අවුරුදු 4 ඇතුළත ලෝකයේ තිබෙන නවීන විද්‍යා හා තාක්ෂණ ක්ෂේත්‍රයන් මෙහෙට හඳුන්වා දීම සඳහා ඒ වැඩපිළිවෙල ගෙනියනවා කියන කාරණය සඳහන් කරමින් මම කතාව අවසන් කරනවා.
Thank you very much ගෞරව ජෝගේස්වරන්.
ගෞරව කුලකලින් තවිසාලර් අවර්களே, உயர் கல்வி மற்றும் நெடுஞ்சாலை அமைச்சி, விஞ்ஞான தொழில்நுட்ப மற்றும் ஆராய்ச்சி அமைச்சி, திறன் அபிவிருத்தி மற்றும் தொழில் பயிற்சி அமைச்சி ஆகிய விவாதங்களில் கலந்து கொள்வதையிட்டு முதலில்
எனது
இன்று உயர்கல்வி நெடுஞ்சாலை அமைச்சுக்கு 2017 ஒதுக்கப்பட்ட தொகை 1,63,405 மில்லியன். ஆனால் 2016 ஒதுக்கப்பட்ட நிதி 1,71,420 மில்லியன். இவரிட ஒதுக்கீட்டில் இதற்கு கிட்டத்தட்ட 8,015 மில்லியன் குறைவாகவே ஒதுக்கப்பட்டிருக்கின்றது. உண்மையிலே பல வேலை திட்டங்கள் இந்த உயர்கல்வி நெடுஞ்சாலைகள் அமைச்சின் இடம் இருந்தபோதும் ஒதுக்கீடு குறைவாகவே காணப்பட்டிருக்கிறது. நாங்கள் இந்த உயர்கல்வி நெடுஞ்சாலை அமைச்சின் பல விடயங்களை சுட்டிக்காட்ட வேண்டிய நிலையில் இருக்கின்றோம். அதில் முக்கியமாக மட்டக்களப்பு மாவட்டத்தில் இருக்கின்ற கிழக்கு பல்கலைக்கழகம் சார்பாக நான் இந்த இடத்திலே கூற வேண்டியவனாக இருக்கின்றேன். உண்மையிலேயே கடந்த பாராளுமன்றங்களில் உரையின் கூட இந்த கிழக்கு பல்கலைக்கழகத்தின் இந்து சமய பீடம் ஆரம்பிப்பது சார்பாக பல தடவை உரையாற்றியிருக்கிறேன். அண்மையில் அமைச்சர் முன்னிலையிலும் இங்கு நான் அதனை உரையாற்றியிருக்கிறேன். உண்மையிலேயே 2012 எனது பாராளுமன்ற உரையில் கூட நான் தெளிவாக கிழக்கு பல்கலைக்கழகத்தின் இந்து சமய பீடம் ஆரம்பிப்பது சார்பான விடயத்தை வலியுறுத்தி இருக்கிறேன். ஏனென்றால் இலங்கை ஒரு இந்து பூமி என்பதனையும், இது பூர்வீக மதம், இந்து மதம் என்பதையும் அண்மையில் கூட வடமாகாண ஆளுநர் கௌரவ ரெஜினல் கூரி அவர்கள் நாவலர் விழாவில் கலந்து கொண்ட போது தெளிவாக சுட்டிக்காட்டியிருக்கிறார். ஆனால் இந்த பூமியில் இந்துக்களுக்கான ஒரு இந்து சமய பீடம் கிழக்கு பல்கலைக்கழகத்தில் ஆரம்பிக்கப்படாமல் இருப்பது வேதனைக்குரியது. இலங்கையில் எங்கும் இதுவரை ஆரம்பிக்கப்படவில்லை. உண்மையிலேயே நாங்கள் இந்த நாகரிய பீடம் சார்பாக சிலர் கருதலாம், இதில் தொழில் வாய்ப்பு அமையுமா என்ற சந்தேகம் பலருக்கு எழலாம். அந்த வகையிலே இதில் தொழில் வாய்ப்புக்கு நிறைய சந்தர்ப்பம் இருக்கின்றது. இதன் கல்வி திட்டத்திலே இந்து விஞ்ஞானம் போதிக்கப்பட இருக்கின்றது. அது தவிர உடல் உள ஆரோக்கிய கல்வி ஊட்டப்படுகின்றது. கலாச்சார பாரம்பரியங்களை பாதுகாத்தல், பேணுதல் முறைகள் என்பன பாடத்திட்டத்தில் உட்படுத்தப்பட்டுள்ளன. கலாச்சார சுற்றுலா பாடத்திட்டத்தில் இணைக்கப்பட்டுள்ளது. அருங்காட்சியகமும் நினைவு சின்னங்களும் பற்றிய விடயங்கள் இதில் உள்ளடக்கப்பட்டுள்ளன. யோகா பாடத்திட்டம் எழுத்து வடிவிலும் செயற்பாட்டு வடிவிலும் கற்பிக்கப்பட இருக்கிறது. இதேவேளை இந்து உளவியலும் மனநலமும் என்ற பாடமும் இதில் கற்பிக்கப்பட்டுக் கொண்டிருக்கின்றது. ஆகவே இவ்வாறு பலதரப்பட்ட உடல் உள ஆன்மீக மேம்பாட்டு விடயங்கள் இப்பாடத்திட்டத்தை அமைந்திருப்பதனாலும் இன்று கிழக்கு பல்கலைக்கழகத்தில் 400க்கும் மேற்பட்ட மாணவர்கள் இந்து சமய துறையில் கல்வி பயின்று வருவதனாலும் துறையாக இருக்கின்ற இந்த இந்து நாகரிய துறையை பீடமாக மாற்ற வேண்டும் என்று நான் மாண்புமிகு அமைச்சர் அவர்களை கேட்க விரும்புகின்றேன். நான் அவர் இங்கே இருப்பார் என்று எதிர்பார்த்தேன். அவருக்கு இதனை தெளிவாக கூறுவதற்காக உண்மையிலேயே கௌரவ உறுப்பினர் அவர்களே, கனடா, கொஸ்கோடியா மற்றும் தென்னாப்பிரிக்கா போன்ற நாடுகளில் உள்ள பல்கலைக்கழகங்களில் இந்து நாகரிய பீடம் இருக்கின்றது, ஆனால் இங்கு இல்லை. அங்கு இந்துக்கள் குறைவாக இருந்த போதிலும் இந்து நாகரிய பீடம் இருக்கின்றது, ஆனால் இங்கு நாங்கள் பெருந்தொகையாக இருந்த போதிலும் எங்களுக்கு அது மறக்கப்பட்ட நிலையே காணப்படுகிறது. அவ்வாறே ஆக்ஸ்போர்ட் பல்கலைக்கழகத்திலும் இந்து நாகரிய பீடம் உண்டு. அதேபோல் அமெரிக்காவில் உள்ள பல பல்கலைக்கழகங்களில் இந்து நாகரியம், யோகா, சித்த மருத்துவம் என்பன வெளிநாட்டவர்களால் போதிக்கப்படுகின்றன. இவற்றை அங்கு PhD வரை அவர்கள் கற்பிக்கின்றார்கள். எனவே கிழக்கு பல்கலைக்கழகத்தில் நீங்கள் இந்து நாகரிய பீடத்தை ஆரம்பிப்பதற்கு அமைச்சர் முன்வர வேண்டும். அது சார்பாக நாங்கள் பல விடயங்களை கொண்டு வந்திருக்கின்றோம். இந்து நாகரிய பீடத்திற்கான அவசியத்தின் முன்மொழிவுகள் கடந்த காலங்களிலே பலராலும் வைக்கப்பட்டிருக்கிறது. பல்கலைக்கழக மானிய ஆணைக்குழு கூட கிழக்கு பல்கலைக்கழகத்துக்கு மடல் அனுப்பியிருந்தது. முன்னாள் ஜனாதிபதி கூட அதன் அவசியத்தை உணர்ந்து மடல் அனுப்பியிருக்கின்றார். அவற்றின் பிரதிகள் எல்லாம் நான் இன்று இந்த சபைக்கு கொண்டு வந்தேன். கௌரவ அமைச்சர்கள் இப்போது இல்லாதபடியினால் என்னால் சமர்ப்பிக்க முடியாமல் இருக்கிறது. ஆனாலும் சபாபீடத்தில் சமர்ப்பிக்கின்றேன். இதை கௌரவ அமைச்சர் அவர்களுக்கு சமர்ப்பிக்க வேண்டும் என்று கேட்டுக் கொள்கின்றேன். குறிப்பாக எங்களது இந்த நெடுஞ்சாலை அமைச்சின் ஒதுக்கீட்டிலே நாங்கள் இன்னும் ஒன்றை பார்க்க வேண்டிய நிலைமை இருக்கிறது. மட்டக்களப்பு மாவட்டத்தில் பல பாலங்கள் அமைக்கப்பட வேண்டிய நிலையில் உள்ளன. முன்னைய அரசாங்க காலத்தில் பல பாலங்கள் தாவிக்கப்பட்டன. ஆனால் தற்போதைய நல்லாட்சி அரசாங்கத்தில் அவ்வாறான அவசியமான பாலங்கள் எதுவும் அமைக்கப்பட்டதாக தெரியவில்லை. ஆனாலும் இந்திய அரசாங்கத்தின் உதவி மூலம் மட்டக்களப்பு மாவட்டத்தில் குர்மன்பலி மண்டூர் இணைப்பு பாலம், அம்பலாந்துறை குறுக்கல் மடம் இணைப்பு பாலம் ஆகிய இரண்டும் தாவிக்கப்பட நடவடிக்கை எடுக்கப்பட்டுள்ளதாக அறிகின்றேன். அதற்காக இச்சபையில் நன்றி தெரிவிக்கிறேன். இவ்வேளை மட்டக்களப்பு மாவட்டத்தின் கோர்லை பற்றி பிரதேசத்தில் உள்ள முருக்கன்தீவு கிண்ணியடி இணைப்பு பாலம் ஸ்தாபிக்கப்பட வேண்டும். இதற்கு 100 மில்லியன் தேவையாக உள்ளது. நெடுஞ்சாலை அமைச்சின் RDA பாலம் அமைப்பு பகுதி நேரடியாக சென்று பார்வையிட்டு செலவினத்தை மதிப்பீடு செய்துள்ளது. அந்த வகையில் கோர்லை பற்றி தெற்கு பிரதேசத்தில் உள்ள சந்திவழி தீலிவட்ட இணைப்பு பாலம் ஸ்தாபிக்கப்பட வேண்டிய அவசியத்தில் உள்ளது. இதற்கு 1200 மில்லியன் தேவையாக உள்ளது. அதேபோல் பங்களாவளி நரிப்புல் தோட்ட இணைப்பு பாலத்திற்கு 850 மில்லியனும் மண்டூர் ராணமடு இணைப்பு பாலத்திற்கு 650 மில்லியனும் தேவையாக உள்ளது. மேலும் கடந்த 2011 தொடக்கம் மிக அவசியமாக ஏற்படுத்தப்பட வேண்டியதாக பேசப்பட்ட கிரான் பாலம் மட்டக்களப்பு மாவட்டத்தின் கல்குடா தொகுதியின் வெள்ளப்பெருக்கின் அழிவை கட்டுப்படுத்துவதில் முக்கியமாக இருக்கின்றது. 2012 இதற்கான மதிப்பீடு 100 மில்லியனாக கணக்கிடப்பட்டு இதற்கான வரைபடமும் அங்கு ஏற்பாடு செய்யப்பட்டது. கிட்டத்தட்ட 8 கோடி ரூபாய் ஆரம்ப நிதியாக வழங்கப்பட்டும் இதற்கான வரைபடம் இருந்த வேளையிலும் நடவடிக்கை எதுவும் தொடரவில்லை. கோர்லை பற்றி தெற்கு பிரதேச மக்களின் மிக அவசியமான பாலமாக இது இருப்பதனை இந்த இடத்தில் சுட்டிக்காட்டுகின்றேன். இவ்வைந்து பாலங்களையும் உடனடியாக தாவிப்பதற்கு நெடுஞ்சாலை அமைச்சு நடவடிக்கை எடுக்க வேண்டும் என்றும் இந்த சபையிலே வேண்டுகோள் விடுக்கின்றேன். மேலும் கோர்லைப்பற்றில் வாழச்சேனை நாசுவந்தி இணைப்பு பாலம், கோர்லைப்பற்று வடக்கில் தட்டுமுனை கட்டு முறிவு இணைப்பு பாலம் போன்றவைகளும் தாவிக்கப்பட வேண்டும் என்பதனையும் இங்கு வலியுறுத்துகின்றேன். கௌரவ உயர்கல்வி நெடுஞ்சாலைகள் அமைச்சர் அவர்கள் இங்கு இல்லாவிட்டாலும் அவருக்கு நான் ஒன்றை சுட்டிக்காட்ட வேண்டும். இந்த நல்லாட்சி அரசில் தமிழ் தேசிய கூட்டமைப்பை மதித்து ஒவ்வொரு பாராளுமன்ற உறுப்பினருக்கும் வீதிகளை அமைப்பதற்கு 6 மில்லியன் ரூபாய் ஒதுக்கீட்டு வழங்கியிருக்கின்றார். அவருக்கு இந்த சபையிலே நான் நன்றி தெரிவிக்கின்றேன். இந்த இடத்தில் இல்லாவிட்டாலும் அவருக்கு நான் நன்றி தெரிவிக்க கடமைப்பட்டிருக்கின்றேன். மிக முக்கியமான விடயம் ஒன்றையும் இந்த சபையிலே நான் கூற வேண்டியவனாக இருக்கின்றேன். இவ் அமைச்சு சார்பாக நான் அதனை சுட்டிக்காட்ட வேண்டும். 2015 ஜனவரி 9 மக்கள் வாக்குகளால் மலர்ந்த இந்த அரசாங்கத்தின் 100 நாள் திட்டத்தில் எங்கள் மாவட்டத்திற்கு வருகை தந்த மாண்புமிகு நிதியமைச்சர் ரவி கருணாநாயக்க அவர்கள், முன்பு கிழக்கின் முன்னாள் முதலமைச்சராக இருந்த சீனா சந்திரகாந்தனால் திட்டமிட்டு நிராகரிக்கப்பட்டு பந்தாறுமூலை கழுவங்கேணி வீதிக்கு புதிதாக கல் வைத்து வீதியை விரைவாக புனரமைத்து தருவதாக வாக்களித்து சென்றுள்ளார். இதனால் கடந்த தேர்தலில் இப்பகுதி பல மக்கள் இவ்வீதியை நம்பி ஐக்கிய தேசிய கட்சிக்கு வாக்களித்துள்ளனர் என்பதையும் எங்களால் அறிய முடிகின்றது. அதன்பின் இவ்விடயத்தை ஞாபகப்படுத்தி பாராளுமன்றத்தில் அடியன் இதற்காக மட்டக்களப்பு மாவட்ட வீதி அபிவிருத்தி அதிகார சபையால் வழங்கப்பட்ட திட்ட அறிக்கை செலவின விவரத்தை கௌரவ நிதியமைச்சரிடம் சமர்ப்பித்த வேளை அவர் மாண்புமிகு பிரதமர் கவனத்துக்கு எனது முன்னிலையில் கொண்டு வந்த போது அவர் உடனடியாக இதனை மேற்கொள்ள அனுமதி வழங்கி என்னிடமும் அந்த அனுமதியை வெளிப்படுத்தினார். இதன் பிரகாரம் மாண்புமிகு நிதியமைச்சர் நெடுஞ்சாலை அமைச்சின் செயலாளருக்கு 4/4/2016 இதற்கான திட்ட அறிக்கையை வைத்து நடவடிக்கைக்காக அனுப்பியிருந்தார். அதன் பிரதி எனக்கும் அனுப்பப்பட்டது. ஆனால் பல நாட்கள் சென்றும் அதற்கான பதிலோ நடவடிக்கையோ இல்லாததால் அவரால் எனக்கு அனுப்பப்பட்ட மடல் பிரதியை மாண்புமிகு உயர்கல்வி நெடுஞ்சாலைகள் அமைச்சின் கவனத்திற்கு அடியன் கொண்டு சென்ற வேளை அவர் உடனடியாக வீதி அபிவிருத்தி அதிகார சபையின் தவிசாளருக்கு குறிப்பெழுதி என்னிடம் அதனை வழங்குவதற்கு சமர்ப்பித்தார். அதை அமைச்சின் செயலாளர் அவர்களுக்கும் வீதி அபிவிருத்தி அதிகார சபையின் தவிசாளருக்கும் நான் வழங்கியிருந்தேன். இதுவரை எந்த நடவடிக்கையும் இல்லை. பல தடவை அமைச்சுக்கு சென்று அலைந்ததாகவே உள்ளது. அமைச்சு உதவ நடவடிக்கை எடுத்தாலும் அமைச்சின் அதிகாரிகளின் புறக்கணிப்பு செயற்பாடு தொடர்கின்றது. இவ்விடயமாக அமைச்சின் செயலாளர் மற்றும் ஆர்டிஏ தவிசாளர் ஆகியோரை அமைச்சர் விசாரணைக்கு உட்படுத்துதல் நல்லாட்சியின் அவசியமாகும். அத்தோடு வீதியை புனரமைக்க உடனடி நடவடிக்கை அவசியமாகும். இதற்காக 75 மில்லியன் தேவையாக உள்ளது. கிட்டத்தட்ட 4.5 கிலோமீட்டர் புனரமைக்க வேண்டும் என்பதனையும் இந்த சபையில் தெரிவிக்கின்றேன். கௌரவ தவிசாளர் அவர்களே, இந்த இடத்திலே இன்னும் ஒன்றையும் நான் கூற வேண்டியவனாக இருக்கின்றேன். எங்களது கிழக்கு பல்கலைக்கழகத்திலே பல பாடங்கள் இருக்கின்றன. ஆனால் முக்கியமான சில பாடத்துறைகள் அங்கு ஆரம்பிக்கப்படவில்லை. குறிப்பாக சட்டத்துறை, அதே போன்று கடல் வளத்துறை. ஏனென்றால் கிழக்கு மாகாணம் பொதுவாக கடல் நீரை மையமாக கொண்ட பகுதியாகும். கரை கடற்கரை சூழலையும் மையமாக வைத்திருக்கின்றது. ஆகவே அந்த கிழக்கு மாகாணத்தின் அந்த கடற்கரை சூழலை சரியாக பயன்படுத்தும் வகையில் மாணவர்களுக்கு அங்கு கடல் தொழில் சார் துறையை அந்த பல்கலைக்கழகத்தில் ஆரம்பித்து வழிநடத்த வேண்டும் என்றும் இந்த இடத்திலே நான் கேட்டுக் கொள்கின்றேன். கௌரவ உறுப்பினர் அவர்களே, திறன் அபிவிருத்தி அமைச்சின் ஒதுக்கீடும் இந்த வேளையிலே நடைபெறுவதனால் அது சார்பாகவும் சில விடயங்களை கூற வேண்டியவனாக உள்ளேன். தற்போது தேசிய தொழில்சார் தகமை என்னும் NBQ சான்றிதழ் பெறுவதற்கு மட்டக்களப்பு, மஞ்சந்தொடுவாய், சம்மாந்துறை ஆகிய தொழில்நுட்ப கல்லூரிகளில் 5 மட்டம் வரையே படிப்பிக்கப்படுகின்றது. அந்த பட்ட சான்றிதழ் கூட NBQ 5 வரையே பெற முடிகின்றது. ஆனால் யாழ்ப்பாணம், அனுராதபுரம், கண்டி, பதுளை, அம்பாறை ஆகியவற்றில் NBQ தரம் 6-7 லெவல் வரை படிப்பிக்க முடியும். இதனால் மட்டக்களப்பு, சம்மாந்துறை பிரதேசங்களைச் சேர்ந்த மாணவர்கள் 6-7 தரத்தை NBQ சார்பாக பெறுவதற்கு மிக தூர இடங்களுக்கு செல்ல வேண்டியுள்ளது. இதற்கு முக்கிய காரணம், 48 வருடங்களுக்கு முன் ஆரம்பிக்கப்பட்ட சம்மாந்துறை தொழில்நுட்ப கல்லூரி, 40 வருடத்துக்கு முன் ஆரம்பிக்கப்பட்ட மட்டக்களப்பு மஞ்சந்தொடுவாய் தொழில்நுட்ப கல்லூரி இரண்டும் இதுவரை தொழில்நுட்ப கல்வியல் கல்லூரியாகவோ அல்லது பல்கலைக்கழக கல்லூரியாகவோ தரம் உயர்த்தப்படவில்லை. எனவே இவ்விரு தொழில்நுட்ப கல்லூரிகளையும் தரம் உயர்த்தி NBQ ஆறு ஏழு தரம் வரை மாணவர்கள் கற்பதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும் என்று அன்பாக கேட்டுக் கொள்கின்றேன். மட்டக்களப்பு தொழில்நுட்ப கல்லூரியை பல்கலைக்கழக கல்லூரியாக மாற்றி மட்டக்களப்பு ரெஜிடென்ட் பகுதியில் அதை அமைக்கின்றனர். அதுக்கான திட்டங்கள் தீட்டப்பட்டிருக்கிறது. ஆனால் அது புலனறுவை மாவட்டத்தின் எல்லையில் உள்ளது. மட்டக்களப்பு மாவட்டத்தில் பல பகுதிகளில் மாணவர்களும் செல்வதாயிருந்தால் மிக தூர இடத்திற்கு செல்ல வேண்டிய நிலைமை ஏற்பட்டிருக்கிறது. இதை மட்டக்களப்பு மாவட்டத்தின் நடுப்பகுதியில் தொடங்கியிருந்தால் பெரிதும் பிரயோசனமாக அமைந்திருக்கும். ஆனால் தற்போதைய இடம் பொருத்தமற்றதாக காணப்படுவதை சுட்டிக்காட்ட விரும்புகின்றேன். இலங்கை கைத்தொழில் பயிற்சி அதிகார சபை, இலங்கை தொழிற்பயிற்சி அதிகார சபை என்பன ஒரு திறந்த நிலையத்தை, அதாவது பிடிஏ, பிடிசி, நைட்ரா போன்றவற்றை கடந்த யுத்த சூழலால் பெரிதும் பாதிக்கப்பட்ட மட்டக்களப்பு மாவட்டத்தின் படுவாங்கரை பிரதேசமான வெள்ளாவளி, பட்டிப்பளை, பவுனதீவு, ஏறாவூர், கிரான், வாகரை ஆகிய பிரதேசங்களில் ஆரம்பிக்க முன்வர வேண்டும். இதில் இப்பகுதி இளைஞர் யுவதிகளுக்கு அத்தியாவசியமான தொழில் பயிற்சிகள் ஏற்படுத்தப்பட வேண்டும். மின்னியல், இலத்திரனியல், குடிசார் பொறியியல், கழனி இயக்குனர், தகவல் தொழில்நுட்பம், புடவை கைத்தொழில், மின்சார பொறியியல், மோட்டார் வாகன பொறியியல், நீர்க்குழாய் பொருத்துனர், ஆடை கைத்தொழில், வர்த்தக முகாமைத்துவம் உட்பட்ட துறைகள் கற்பிக்கப்பட வேண்டும். இதற்கும் அமைச்சு நடவடிக்கை எடுக்க வேண்டும் என்று வேண்டுகோள் விடுக்கின்றேன். மட்டக்களப்பு ஓந்தாட்சி மடத்தில் அமைக்கப்பட்ட பிடிசிக்கு இந்திய அரசாங்கத்தால் பல லட்சம் ரூபாயிலே இயந்திரங்கள், தளபாடங்கள் வழங்கப்பட்டுள்ளது. ஆனால் இன்று வரை அது ஒழுங்கான ஒரு தொழிற்பயிற்சி நிலையமாக இயங்காத நிலைமையே காணப்படுகிறது. அதே போன்றுதான் களுவாஞ்சிக்குடி தொழிற்பயிற்சி நிலையமும் காணப்படுகிறது. அமைச்சர் இவ்விடயமாக ஆராய்ந்து இந்த இரண்டு தொழிற்பயிற்சி நிலையங்களையும் இயக்கச் செய்வதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும். பொதுவாக தொழில்நுட்ப கல்லூரியை ஊக்குவிப்பதற்காக அவர்கள் பயிற்சியை முடித்த பின் தேசிய நீர்வளங்கள் வடிகால் அமைப்பு சபை, இலங்கை மின்சார சபை, தொலை தொடர்பகம், கட்டட திணைக்களம், வீதி அபிவிருத்தி அதிகார சபை, வீதி அபிவிருத்தி திணைக்களம், இலங்கை போக்குவரத்து சபை போன்றவற்றில் உடனடியாக தொழில் வாய்ப்பை வழங்கக்கூடிய வகையில் நடவடிக்கை எடுக்க வேண்டும். அவ்வாறு மேற்கொண்டால் தொழில்நுட்ப கல்வியின் செயற்பாடு வெற்றிகரமாக அமையக்கூடியதாக அமையும். ஏனெனில் பயிற்சி முடிந்ததும் எதுவித தொழிலும் கிடையாத காரணத்தினால் மாணவர்கள் அன்றாடம் கூறி தொழில்களுக்கு அலைகின்றவர்களாக இருக்கின்றார்கள். மேலும் கல்முனை பிரதேசத்தில் எத்தனை அமைச்சர்கள், பிரதி அமைச்சர்கள், பாராளுமன்ற உறுப்பினர்கள் நீண்ட காலமாக இருந்தும் கூட இன்னும் ஒரு தொழிற்பயிற்சி நிலையமோ தொழில்நுட்ப கல்லூரியோ ஆரம்பிக்கப்படவில்லை. இங்கிருந்தே மாணவர்கள் தூர இடங்களுக்கு பயிற்சிகளை பெறுவதற்காக செல்கின்றனர். இனவாதம் என்றல்ல, அங்கிருக்கிற கல்முனையில் தனிய முஸ்லீம் மக்கள் மாத்திரமல்ல, எங்களது தமிழ் மக்களும் இருக்கிறார்கள். ஆகவே தமிழ் மக்கள் சார்பாகவும் நான் கதைக்க வேண்டிய அவசியத்தில் இருக்கிறேன். இதனைத்தான் இங்கு எந்த இனவாதமும் பாதிக்கப்படவில்லை. உங்கள் மனம் ஒவ்வொரு வேளையிலையும் இனவாதமாக எண்ணிக்கொண்டிருப்பதனால் தான் இந்த விடயங்கள் கூட இனவாதத்தை காட்டுவதாக நீங்கள் கூறுகின்றீர்கள்.
நீங்க நல்ல மனிதர், ஆனால் என்னமோ தெரியல, தெளிவில்லாம சில விஷயங்களை நான் மட்டக்களப்புக்கு வரதாக, அப்படியெல்லாம் எந்த ஒரு தேவைப்பாடும் எனக்கு கிடையாது.
நீங்கள்
அதை தெளிவா விளங்கிக் கொள்ளணும். மட்டக்களப்பு மாவட்டத்தில் உள்ள கைத்தொழிலை மேம்படுத்துவதற்காக ஜனாதிபதி தான் அந்த மாவட்டங்களுக்கு போய் உங்களை மாதிரியாக்களோட பேசி ஒரு முடிவெடுக்க சொன்னதே ஒழிய தொடர்ந்து வாரத்துக்கு அல்ல. அதை நீங்கள் தெளிவாக புரிந்து கொள்ளாமல் தான் என் மீது ஒரு அபாண்டத்தை சுமத்திருந்தீங்க. அது நீங்கள் ஒரு நல்ல ஒரு உங்களுடைய தந்தை, நீங்க சொன்னீங்க ஒரு கைத்தொழில வேலை செய்தவர், அதை புனரமைச்சு தாங்கள் எல்லாம் கேட்டிருந்தீங்க. பியூச்சர்ல நாங்கள் அதில் உதவி செய்யறதுக்கு ஒரு நல்லெண்ணத்துல தான் அவ்வாறான ஒரு கடிதம் ஜனாதிபதி செயலகத்தால் கேட்டதற்கு
அனுப்பப்பட்டது. கௌரவ உறுப்பினர் அவர்கள் இங்கு குறிப்பிட்ட விடயம், வாழைச்சேனை தேசிய கடதாசி கம்பெனி, அந்த அவர் விடயத்தை சுட்டிக்காட்டி வந்தார். தேசிய கடதாசி கம்பெனிக்குரிய அந்த காணியின் 4 ஏக்கரை எவ்வாறு ஓட்டமாவடி பிரதேச செயலத்துக்கு ஒதுக்க முடியும்? அது நீங்கள் தான் அந்த கடிதத்தை கொடுத்திருக்கிறீர்கள். அது ஒரு கம்பெனி சட்டத்துக்கு கீழ் இருக்கின்ற காணியை நீங்கள் ஒதுக்கி இருக்கிறீர்கள். அது கூட பிழையானது. நான் காணி அமைச்சரை கேட்டிருக்கேன், அது வழங்க முடியாது. பிழையான விடயங்களுக்கு நாங்கள் ஆதரவு தர முடியாது. அதிலே நாங்கள் மிக கவனமாக இருக்கின்றோம். சமாந்துறை தொழில்நுட்ப கல்லூரியில் விவசாய கள உதவியாளர் பாடம் உண்டு. இதுவரை 200 மாணவர்கள் 5 தடவையாக கற்று வெளியேறியுள்ளனர். இவர்கள் தொடர்ந்து டிப்ளமா மற்றும் உயர் டிப்ளமா முடிக்க முடியாத நிலையில் உள்ளனர். தூர இடங்களுக்கே செல்ல வேண்டியுள்ளது. இங்கு 3.5 ஏக்கர் விவசாய பண்ணை உண்டு. எனவே இங்கு டிப்ளமாவை ஆரம்பிப்பதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும் என்று கேட்டுக் கொள்கின்றேன். இதேபோன்று நான் இங்கு கூறிய கல்முனையில் தொழில்நுட்ப கல்லூரி ஒன்றை ஆரம்பித்து அங்கிருக்கும் மாணவர்களுக்கு ஏற்ற தொழில் வாய்ப்பை பெறுவதற்கு உதவி நல்க வேண்டும் என்றும் இந்த சபையில் கேட்டுக் கொள்வதோடு இன்னும் ஒரு விடயத்தை நான் இங்கு கூற விரும்புகின்றேன். கிழக்கு பல்கலைக்கழகத்திலே அந்த தாவிப்பு, பல்கலைக்கழகத்தின் தாவிப்பு அந்த பிரதேச மக்களின் நலனை மையமாக கொண்டே கடந்த காலத்தில் ஏற்படுத்தப்பட்டது. ஆனால் இன்று அந்த கடந்த அரசாங்கத்திலே திட்டமிட்டு அங்கு பெரும்பான்மை சமூகத்தைச் சேர்ந்த சகோதரர்களை கூடுதலாக உட்படுத்தி இருக்கிறார்கள். ஆகவே நல்லாட்சி என்று கூறுகின்ற இந்த அரசாங்கம் இதனை கவனத்தில் கொண்டு கிழக்கு மாகாணத்தில் இருக்கின்ற அந்த 2 தமிழ் முஸ்லிம் தேசிய இனங்களின் மாணவர்களின் தொகையை கிழக்கு மாகாண அந்த கிழக்கு பல்கலைக்கழகத்திலே கூடுதலாக ஏற்படுத்தப்படுவதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும். பெரும்பான்மை சகோதரர்களை அங்கு கூடுதலாக அனுப்புவதை நிறுத்த வேண்டும் என்று கூறி எனது உரையை நிறைவு செய்கின்றேன். நன்றி.
நெக்ஸ்ட் கரு ரிஷாட் பதுர்தீன் எமத்துமா. கரு ரிஷாட் பதுர்தீன் எமத்துமா. நெக்ஸ்ட் கரு இரான் விக்ரமரத்ன எமத்துமா. கரு அசோக் அபே சிங் மந்திரத்துமா. நளின் கரு நளின் பண்டார ஜயமஹா மந்திரத்துமா. கரு ஜேசி அளவத்துல
மந்திரித்துவாரகசபா சபாவித்துமே விசேஷம் மே அவசாதி மதக்கரோனி மகாமார்க் இவகை முசா சத்யாபன மே அமாத்தியான்ச தாமத் வதகத் வாசிஷக் என அவசாவிதி விசேஷம் மகாமார்க் என கதாக்கரன கொட்ட அப்போ கிரியால் அமைத்துமா இத்தாமத் இகல மட்டமின் மே அமாத்தியான்சே வரகாரித்து கிரிமே சிம்பந்தின் அப்போ சத்துட பிரகாசக்கிரமிங் ஏவகேம் விசேஷம் மே அமாத்தியான்சே ஹரா அப்போ பிரதேசோல கம்பத பிரதேசோல பாரவால் வடிதுன் கரான் மகாமார்க அதிகாரிட்ட அதால நோன பாரவால் சங்வர்தனை கரான் மில்லியன 60 முதலாக் அப்போ சாம ஆசிரியர் மந்திரித்துமைக்கு லபாதியில அது ஏ வெடகாட்டி அப்படி கிரியாத்மக அவஸ்தாவாக் மகிதான் மேக் இத்தாமத் வெதகாத் அப்படி அத்தியாவசியலா திபுணு மார்க் விசேஷம் பலாசபா சமஹார மார்க் ஐரோட் வியாபுத்தீர் அத்துள்ளுனாத் ஏகட அத்துள் நோனு மார்க் கணனாவத்தீனோ இது ஏ மார்க் சந்தா தமாய் மே மில்லியன 60 முதல் யோதாகன அப்பட கிராமிய மார்க் சங்கவர்தனை கரண்ட அவஸ்தா உதாவுனி ஏ பிள்ளை அப்ப இசூதி அப்ப அமைத்துமாட்ட பிரகாச கரண்டோனி இவகேம மார்க் சதி வடசனான் இதுமா நவத்த ஆரம்ப கல்ல தீனோ இது வேக இத்தாமத் வெதகாத் முகது மார்க் சதி வடபிலோல் துளிங் கிராமிய மார்க் பிராதி சபா மட்டே மார்க் விசால வசியம் ஜனதாவத்துக்கு எகத்துவெல்லா அப்புற சங்கவர்தனை கரண்ட அவஸ்தாவ லபினோ முகது மேக மகே பியா மகாமார்க் நியோஜியமதியில் இந்த காலி மட மதக்காய் மே மார்க் சதி வடசனான் இத்தாமத் உணர்ந்து எங்கே காலி கிரியாத்மக்கரா ஏ வடபிலுவல அமாத்திதுமா நவத்த வத்தாவா ஆரம்ப கல்ல ஆசிரம மட்டமே விசேஷம் கிராமிய பிராதேச சபா மார்க் வடிதீவு கிரீம சந்தா மே கிரியாத்மக்கரே மார்க் சதி வடசனான் அப்ப இத்தாமத் அகே கட்டு சலகண்டோனி மம இது மாதிரி யோஜனா கரோ மே வடசனான் சாம ஆசனேக்கம் மே மார்க் சதி வடசனான் கிரியாத்மக்கரான் அவசிய சகயோகிய மகாமார்க் அமாத்தியான் சிங் ஏ முதல் பிரதிபாதன வெங்கல்ல ஏ சகயோகிய லபாதீல ஏ வடபில்ல தாவதுருடாத் மே கரகநாபு வடபுல் தாவதுருடாத் சக்திமத் கரல ஏ வடசதான கிரியாத்மக் கரான் கீழ கரு அமித்துமாட்ட யோஜனா கரான் கமதி இவகேம விஸ்வவித்யால உசாசத்தியாபன அமாத்தியான்சி கன கதா கரன கூட அப்பிட கொடாக் மெதன மந்திரித்துமாலாய் கதாவலிங் அப்பிட ஹங்கீகியா அது அப்பே உசாஸ்பெல சமத் தருவான் விசால பிரிசகட விஸ்வவித்யாலய அத்துல்லியமே அவஸ்தாவ எமனத்தான் அத்துல்லியமட சூசுகான் லபனவா நமுத் அத்துல்லியமே அவஸ்தாவ லபென்னே இத்தாம சுழு சங்கியாவட 25 25 பிரமாண கிருதமாய் விஸ்வவித்யாலய அத்துல்லியமே ஏ லக்குனு மட்டம் அணுவ அவஸ்தாவ லபென் நம்ம சுசுகான் லபன சிஷ்ய சங்கியாவ இக வசரகட சிஷ்யான் ලක්ෂ කමාරකට වැඩි ප්‍රමාණයක් මේ උසස් අධ්‍යාපනය සඳහා සුදුසුකම් ලැබෙනවා. ඉතින් එහෙමනම් ඒ අයට විශේෂයෙන්ම අද මේ රජයේ මගින් ක්‍රියාත්මක කරන විශ්වවිද්‍යාල පද්ධතිය අමතරව රාජ්‍ය නොවන විශ්වවිද්‍යාල සඳහා අවශ්‍ය සහයෝගය ලබා දීලා ඒ දරුවන්ටත් මං හිතන්නේ මේකෙදි අර ලක්ෂ 8ක ආධාරයක් ලබා දීම මං හිතන්නේ ඉතාමත් වැදගත්. මොකද විශ්වවිද්‍යාලය යන්න බැරි වෙන දරුවන්ට ඒ ශිෂ්‍යයන්ට ඒ අධ්‍යාපනය ලබන්න අවශ්‍ය සහයෝගය ලබා ගැනීම සඳහා ඒ උපකාරය මං හිතන්නේ ඉතාමත් වැදගත් වෙනවා. මොකද ඇතුළට යන අයට විශ්වවිද්‍යාලයේ රජයේ මගින් නොබිලේ අධ්‍යාපනය ලබා දෙන අතරම ඒ වගේම එමෙතුමා තවත් ඉතාමත් හොඳ යෝජනාවක් ඉදිරිපත් කරලා තිබුණා. විශ්වවිද්‍යාල ශිෂ්‍යයන්ට ඒ අයට ලැප්ටොප් පරිගණක යන්ත්‍ර ලබා ගැනීම සඳහා පොලී රහිත ණයක් ලබා දෙනවා. මම හිතන්නේ ඒක ඉතාමත් වැදගත් යෝජනාවක්. මොකද අද උසස් අධ්‍යාපනය ලබන විශ්වවිද්‍යාල විශාල ශිෂ්‍ය ප්‍රමාණයකට අද අත්‍යවශ්‍ය වෙලා තියෙනවා මේ පරිගණක යන්ත්‍ර. ඉතින් ඒ නිසා ඒ මුදල් අපහසුකම් තියෙන උදවියට මේක ඉතාමත් සහනදායි වැඩසටහනක් හැටියට ඒක ඉතාමත් හොඳ වැඩසටහනක් හැටියට අපි මතක් කරන්න ඕනි. ඉතින් ඒ වගේම එතුමාට අපි ස්තුතියක් කරන්න ඕනි. වයඹ වෛද්‍ය විද්‍යාලයක් ආරම්භ කරන්න එතුමා ඇවිල්ලා දැන් මාස 3කට ඉස්සලා
මොකද කරන්නේ? ගරු මන්ත්‍රීතුමා තව විනාඩි 1ක කාලයක් තියෙන්නේ.
විශේෂයෙන්ම කුලියාපිට ප්‍රදේශයේ අපි අඛිල විරාජ් කාර්යසම අධ්‍යාපන අමාත්‍යතුමාගේ ඉල්ලීම අනුව විශේෂයෙන්ම අග්‍රාමාත්‍යතුමාගේ ඉල්ලීමත් අනුව විශේෂයෙන් මේක කඩිනම් වුණා. අපිට මතකයි අපි පළාත් සභාවේ අපි නියෝජනය කර කාලේ අවුරුදු 2කට ඉස්සලා අපි වයඹට වෛද්‍ය විද්‍යාලයක් අත්‍යවශ්‍යයි කියලා යෝජනා කරා. ඉතින් ඒ නිසා අපි ඉතාමත් සතුටු වෙනවා අද වෙනකොට ඒ යෝජනා මල්පර අරගෙන ඒකේ මූලික ආරම්භය අපි මේ අවුරුද්දේ ආරම්භ කරා. මම හිතන්නේ ලබන අවුරුද්ද අග වෙනකොට ඒ වයඹ වෛද්‍ය විද්‍යාලේ වයඹ විශ්වවිද්‍යාලේ අනුමැද්දව ඒක මම හිතන්නේ අපේ ප්‍රදේශයේ ඒ අපේ රටේ දරුවන්ට තවත් වෛද්‍ය විද්‍යාලයට ඇතුළු වෙන අවස්ථා පුළුල් කරන්න අවස්ථාවක් වෙනවා කියලා මතක් කරමින් ඒකට ඒ පිළිබඳවත් අපිට ඇමතිතුමාට අපේ ස්තුතිය පුද කරමින් විශේෂයෙන්ම එතුමාට මේ මහා මාර්ග අමාත්‍යාංශයේ අද අධිවේගී මාර්ගය විශේෂයෙන්ම කොළඹ සිට කඩවත සිට
දැන් අවසන් කරන්න ගරුතුමා
කුරුණෑගල හරහා අද දබුල්ල දක්වා යන අධිවේගී මාර්ග වැඩ කටයුතුත් දැන් ක්‍රියාත්මක වෙනවා. ඒ කටයුතුත් 2020 වෙනකොට ඉතාමත් සාර්ථක අවසන් කරන්න එතුමාට සුබ පතමින් අපේ වචන ස්වල්පේ අවසන් කරනවා.